સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1874ના માક્ષરવદી છઠને દિવસે રાત્રિની પાછલી પહોરે એક બાકી હતી ત્યારે સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીની આગળ ફળિયામાં ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. વાલા ભક્તો, કથા તો આપણે ઘણી વખત વચનામૃત વાંચ્યું હશે, સાંભળ્યું હશે. વચનામૃતના પ્રત્યેક વચનામૃતના પૂર્વ ભાગની અંદર આ વચનામૃત ક્યારે બોલાણું, ક્યાં સ્થાને બોલાણું અને મહારાજે શું વસ્ત્ર ધારણ કર્યા હતા, મહારાજની સન્મુખ કોણ બેઠા હતા એનું વર્ણન આવે છે. આ વર્ણન બહુ હેતુપૂર્વક કરવામાં આવ્યું છે. એક તો વચનામૃત ક્યારે કહેવાનું એની તારીખ દિવસ આપણને ખ્યાલ આવે, પણ એ એક અંગ એનું ગૌણ છે. કારણ કે કઈ તારીખે મહારાજ શું બોલ્યા, તારીખનો મહારાજના ઉપદેશ સાથે કોઈ લેવા દેવા નથી. માનો આજ વચનામૃત છઠના બદલે સાતમે બોલ્યા હોત તો એનાથી કંઈ ફેર પડવાનો નહોતો. એટલે તિથિ જાણવા માટે કે મહારાજે આપણા માટે શું દાખલો કર્યો, કેટલા વાગે દાખલો કર્યો, એ મહિમા સમજવા માટે એક આ અહીંયા આગળ પૂર્વ ભાગની અંદર આ લખવામાં આવે છે. અને બીજું એક આનું હેતુ જે અમને સમજાય છે કે આપણું મન છે ને અતિ ચંચળ છે ને ક્યાંય ક્યાંક ભટકતું હશે. જ્યારે આ પૂર્વ ભાગ જ્યારે વાંચવામાં આવે ત્યારે આપણે મનને ઇન્દ્રિયોને ચારે બાજુથી પાછી બોલાવી અને ભગવાનના સ્વરૂપની અંદર પૂરવી એકાગ્ર મન કરીને આ વચનામૃત સાંભળીએ તો આ શબ્દો આપણા અંતરમાં ઉતરે. નહીં તો કાને શબ્દ અથડીને પાછા પડે, મન ભટકતું હોય, કાં તો જોબ ઉપર હોય, કાં તો સ્ટોરમાં હોય, કાં તો ગેસ સ્ટેશને હોય, કાં તો વ્યવહારમાં હોય, કાં તો પરિવારની જવાબદારીમાં હોય. આપણે બધા વીંટેડાયેલા છીએ જવાબદારીઓ અને વિટમણાઓથી. એટલે એમાંથી મનને પાછું લાવી અને ભગવાનના સ્વરૂપની અંદર એકાગ્ર થાય અને મહારાજે કેવું દિવ્ય ચરિત્ર મહારાજે કર્યું હતું એની સ્મૃતિ કરી એ દરબારગઢને યાદ કરીએ. એ મહારાજને ઢોલિયા પર બિરાજમાન છે, સર્વશ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે એવી મૂર્તિ સંભાળીએ અને એ મૂર્તિનું દર્શન કરતા કરતા આપણે આ વચનામૃતનું શ્રવણ કરીએ. આ વચનામૃત વાલા ભક્તો, આમાં ત્રણ પ્રકારના સંવાદ આવેલા છે. એક સંવાદ મહારાજે પોતે સ્વયં પોતાના ઈચ્છાથી ભક્તોને કીધેલો છે, પોતે આદેશો કરેલા છે, જ્ઞાન આપેલું છે. કોઈ સંતોએ પ્રશ્ન પૂછ્યા હોય અને પ્રશ્નના ઉત્તરની અંદર મહારાજે ઉત્તર કર્યો હોય ને એવા પણ પ્રશ્નોના અંદર સંવાદ રહેલો છે. અને ઘણી વખત સંતોએ મહી પ્રશ્ન ઉત્તર કર્યા હોય અને મહારાજે એને પ્રતિપાદિત કર્યું હોય, એપ્રુવ કર્યું હોય એવા પણ આની અંદર સંવાદો રહેલા છે. વાલા ભક્તો, અત્યારે જે આપણે વચનામૃત ગરડા પ્રથમનું 18 વાંચીએ છીએ એ મહારાજની કૃપાનું વચનામૃત છે. કૃપાનું એટલા માટે કે જ્યારે કોઈએ કોઈ યાચના ન કરી એમ છતાંય કોઈ આપે તો એને શું કહેવાય, એને પ્રેમ ને કૃપા કહેવાય. કોઈ માંગીને આપે તો એ પ્રશ્ન અપેક્ષિત હતો અને એની સામે જવાબ ઉત્તરની પ્રાપ્તિ થઈ, પણ વગર માંગે જ્યારે કોઈ આપતું હોય તો એની અંદર નિઃસ્વાર્થ પ્રેમ રહેલો છે અને નિઃસ્વાર્થ કૃપા રહેલી છે, આ વાત નિર્વિવાદ છે. એટલે આ વચનામૃતનો પ્રારંભ જો આપણે જોઈએ એટલે એમાં પ્રથમ આવે છે મહારાજ સર્વશ્વેત વસ્ત્ર ધારણ કરી દરબારગઢની અંદર બિરાજમાન છે અને પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા અને ઘણી વાર સુધી તો પોતે વિચારી રહ્યા. બધાને પોતાની સન્મુખ બોલાવી મહારાજે અંતમન કરીને પોતે વિચાર કર્યો અને બોલ્યા, જે એક વાત કહું તે સાંભળો. મહારાજ બધાને સાવધાન કહીને કહે છે કે એક વાત તમને કરવી છે, બધા સાવધાન થઈને સાંભળો. અમે એમ કહી શ્રીજી મહારાજ બોલ્યા છે. આ શબ્દો વાળા ભક્તો એટલા માટે હું આપને ફરી વારંવાર કહું છું કે આ શબ્દનો મહિમા છે, આ ઔષધિ છે. આ શબ્દો ઇન્વર્ટેડ કોમામાં જેવું મહારાજ બોલ્યા તે એવું જ આમાં આપણે લખાણું છે. એટલે મહારાજના મુખે નીકળેલા જે શબ્દો કોઈ પણ જાતના ભેળસેળ વગર, કોઈ પણ જાતની એની અંદર વિકાર કર્યા વગર એ યથાવત અહીંયા આગળ સાચવીને નંદ સંતોએ લખ્યા, મહારાજે પ્રતિપાદિત કર્યા અને એ વચનામૃતના શબ્દો આપણે શ્રવણ કરીએ છીએ. એનું મહિમા સમજી શ્રીજી મહારાજ બોલ્યા છે, મારા મનમાં તો એમ થાય છે કે વાત ન કહું. મહારાજ કે ઘણી વખત મનમાં એવો વિચાર મને એમ થાય છે કે આ વાત ન કહું. મહારાજને આવું કહેવાની પાછળનું કારણ શું? કારણ કે વાત કઈ ગહન છે, ગંભીર છે. ગંભીર એટલે અઘરી નહીં પણ મહત્વની, એટલે ગહન એટલે ગંભીર, કે જેનું મહત્વ છે, અતિ મહત્વ છે. આ હસવામાં લેવા જેવી વાત નથી, આને ઉડાડી જેવા જેવી વાત નથી, અતિ ચિંતનીય છે, અતિ એના ઉપર મહેનત કરવા જેવી વાત છે. પણ આ વાતને સાંભળો વ્યક્તિ કેવી રીતે લે અથવા યથાર્થ રૂપે લે, ન લે, સમજે ન સમજે, અન્યર્થ લે અને અન્યર્થ લઈને જો કદાચ અભાવ લે તો મહારાજ કે એના જીવનું બગડે. એટલે મનમાં વિચાર થાય છે કે આવી વાત હું કહું કે ન કહું. પછી મહારાજ બોલ્યા, પણ તમે અમારા છો. મહારાજે કેટલો રાજીપો ઠાલ્યો. મહારાજ કે તમે અમારો છો માટે જાણીએ છીએ જે કહીએ છીએ. મહારાજ કે પણ તમે અમારા છો એટલે અમે તમને આ વાત કહીએ છીએ. આ વાત મહારાજે પોતાના વ્યક્તિઓને, પોતાના જેને જાણે એને કરી છે. હવે જો આપણે આપણે આ વાતને જો ખરેખર જીવનમાં ઉતારશું, સમજીશું, તો આપણે પણ મહારાજે, આપણે મહારાજના થશું. ના જો આપણે નહીં સમજીએ તો મહારાજ, કારણ કે આ વાત કોના માટે કરી છે? એક એક શબ્દ વચનામૃતનો વાલા ભક્તો, આ મહિમા ખરેખર જીવનમાં એક સમજી રાખો. કોઈ પણ શાસ્ત્રને વાંચવું હોય તો યથાર્થ એનું સ્વરૂપને સમજવું પડે. પણ વચનામૃતના પ્રત્યેક શબ્દમાં મહારાજે ખૂબ તોલી તોલીને મૂક્યા છે. જ્યાં જે શબ્દની જરૂર હતી એ જ શબ્દનો પ્રયોગ કર્યો છે. જ્યાં વિશેષણની જરૂર હતી ત્યાં વિશેષણનો પ્રયોગ કર્યો છે. જ્યાં દ્રષ્ટાંતની જરૂર હતી ત્યાં દ્રષ્ટાંતનો પ્રયોગ કર્યો છે. એટલે મહારાજે જે શબ્દ લખ્યા છે અને જે સ્વરૂપે લખ્યા છે એમાં કોઈ પણ પ્રકારની બાદ બાકી કર્યા સિવાય યથાર્થ સ્વરૂપમાં સમજીએ તો જ આપણને યથાર્થ એનો ગુણ આવે. મહારાજ કહે છે કે તમે અમારા છો માટે જાણીએ છીએ અને જે કહીએ છીએ એ વાત છે કે તેને સમજી તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય. વાલા ભક્તો, અહીંયા મહારાજ એનું કારણ બતાવે છે કે અમારે તમને અમારા જાણ્યા છે અને અમારા જાણીને અમે તમને આ વાત કરીએ છીએ, કારણ કે એમાં તમારું શ્રેય છે. કેમ કે મહારાજ કહે છે આ જે વાત છે તેને સમજીને, એટલે પહેલો મહારાજે ભાર મૂક્યો સમજવા માટે, આ વાતને સમજો અને તે જ પ્રમાણે વર્તે અને જીવનમાં એને અમલમાં મૂકજો, એ પ્રમાણે વર્તન કરજો. પહેલા સમજણ રાખજો, પહેલા સમજો વાતને અને એ પ્રમાણે જીવનમાં વર્તજો. ખાલી સાંભળીને મૂકી રાખવા માટે આ વાત નથી, અમલમાં મૂકવા માટે વાત છે. એક એક શબ્દ વાલા ભક્તો એનો ભાર રહેલો છે. મહારાજ કહે તે જ પ્રમાણે, તે જ એવું મહારાજે વિશેષણ વાપર્યું ત્યાં, તે જ પ્રમાણે વર્તે. અમે જેમ વાત કરીએ છીએ, અમે જે આજ્ઞા કરીએ છીએ એ આજ્ઞાને બરાબર સમજે અને તે જ પ્રમાણે જે વર્તે તે જ મુક્ત થાય, તે જ જીવાતમાં મુક્ત થાય. તે જ ન લખ્યો હતો તો વિકલ્પ થાત, પણ જ મૂકીને મહારાજે વિકલ્પ કાઢી નાખ્યો. મુક્ત થવું હોય તો મહારાજની આજ્ઞામાં જ મહારાજ કે વર્તે એને જીવાત્માને ભગવાનની ધામની પ્રાપ્તિ થાય, સંસાર વિષય વાસના કાળકર્મથી મુક્ત થાય, નહીતર થવાતું નથી. મહારાજ કે તે જ મુક્ત થાય તે વિના, હવે અહીંયા આગળ આ શબ્દને પણ મહારાજે બહુ યથાર્થ મૂક્યો, તે વિના એના સિવાય, આજ્ઞામાં વર્ત્યા સિવાય, આજ્ઞાને સમજીને એમાં વર્તન કર્યા સિવાય, તો ચાર વેદ, ષટશાસ્ત્ર, 18 પુરાણ અને ભારત આદિ, એટલે મહાભારત આદિ જે ઇતિહાસ, તેને ભણવે કરીને તથા તેને અર્થ જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં. હવે જો આને તમે તે વિના શબ્દ કાઢી નાખો તો અર્થ શું થાય? તો અનર્થ થઈ જાય. તો એનો અર્થ બધા એવો કરે કે જો વેદ, ષટશાસ્ત્ર, 18 પુરાણ, મહાભારત આદિ જે ષટશાસ્ત્રો છે એનું વાંચન કર્યા સિવાય, એનું વાંચન કરે તો પણ મુક્ત થવાતું નથી. પણ અહીંયા મહારાજે એવું નથી કીધું. મહારાજે એવું કીધું કે આજ્ઞાઓ, કારણ કે આ બધા શાસ્ત્રોમાં પરમાત્માનો ક્યાંક ને ક્યાંક નિર્દેશ રહેલો છે, ક્યાંક ને ક્યાંક ઉપદેશ રહેલો છે, ક્યાંક ને ક્યાંક વચન રહેલું છે. એ વચનને સમજ્યા સિવાય અને એનું પાલન કર્યા સિવાય, કેવળ વાંચી અને માત્ર એને સમજી લઈએ અને આપણે જીવનમાં ન ઉતારીએ, વર્તન ન કરીએ, તો મહારાજ કહે છે કલ્યાણ થતું નથી. એટલે મહત્વના છે આ બધા શાસ્ત્રો, મહત્વના છે, પ્રમાણિત છે, પણ એનું આચરણ કરો તો ગુણ કરતા છે, નહીતર ગુણ મળતો નથી. એવો અહીંયા મહારાજે અર્થ કર્યો અને મુક્ત થાય નહીં. તે વાત કહીએ તે સાંભળો. પછી મહારાજે પ્રશ્ન કર્યો છે, આ મહિમાની વાત હતી એટલે વાલા ભક્તો થોડી વાંચી. પછી આની અંદર પ્રશ્ન આવે છે કે જીવાત્માને આ સંસારની અંદર જે બંધનરૂપ થાય છે, મોક્ષ માર્ગની અંદર જે વિકલ્પ, જે સંકલ્પ વિકલ્પ થાય છે અથવા તો જે વિઘ્ન આવે છે, એ વિઘ્નનું કારણ મહારાજ અહીંયા પૂછે છે. એની અંદર મહારાજે કીધું કે પહેલા સાંભળો, બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય તો તેનો અમારે કરકરો નહીં. મહારાજ કહે છે કે બહાર ગમે તેટલી ઉપાધિ, ઉપાધિનો અર્થ થાય વિઘ્ન. જે મોક્ષ માર્ગમાં, શેના માટે આ વચનામૃત લખાણું આગળ ઉપર વાંચ્યું ને આપણે, મુક્ત થવા માટે. મહારાજે કીધું આ સમજે અને તે પ્રમાણે વર્તે તે કેવો થાય? મુક્ત થવાય. હવે મુક્ત થવા માટે જયારે વાત કરતા હોય તો ઉપાધિ શેના માટે આવી? મુક્ત થવાના માર્ગમાં જે વિઘ્ન આવ્યા એ ઉપાધિ ગણી અહીંયા આગળ, બરાબર. પરસ્પર પ્રાસ રાખીએ તો યથાર્થ સ્પષ્ટ એનો અર્થ સમજાશે. મહારાજ કે બહાર તો ગમે તેટલી ઉપાધિ વર્તી હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય, સંકલ્પ એટલે એ વિષય વાસના જે જગતની છે એને ભોગવવાની ઈચ્છાને એમાં મોહ, એ સંકલ્પ, એ મનમાં સંકલ્પ જો બહાર વર્તતા હોય, વિષયો બધા ઘણા બહાર દેખાય છે પણ એને મનની અંદર ભોગવવા માટેની કે એની અંદર લાલસા, જેની અંદર આકર્ષણ, એની અંદર આપણને બંધન એ નથી, મનની અંદર નથી, તો મહારાજ કે અમને ખરખરો નથી તો ચિંતાની વાત નથી. પણ અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ગાઢ થાય તો તેનો ત્યાગ કરી ત્યારે જ નિરાત થાય. મહારાજ કે અંતરકરણની અંદર જો કોઈ પણ પંચવિષયમાંથી કોઈનો જો મનમાં ગાઢ થાય અથવા એને ભોગવવાની ઈચ્છા જાગે, તૃષ્ણા જાગે, એની અંદર આકર્ષણ જાગે અને એ આકર્ષણ બંધન કરતા રૂપ થઈ જાય, એના પહેલા મહારાજ કહે છે અમે એને તત્કાળ એનો વિચારે કરીને, સમજણે કરીને કે આ નાશવંત પદાર્થ છે, આની અંદર ધૂળ છે, આ સંસારનું સુખ છે, નાશવંત છે, માયિક છે અને ભગવાન તો અમાયિક છે, ભગવાનનો મહિમા સમજીને જીવાત્મા એને ટાળી નાખે સમજણે કરીને, તો મહારાજ કહે છે કે એનું મન નિર્મળ થાય. મહારાજ કે ત્યારે અમને નિરાશ થાય, ત્યાં સુધી થતી નથી. આ મહારાજે પહેલા સ્વભાવ, મેં હમણાં પહેલા વાત કરી, મહારાજે કેટલાક દ્રષ્ટાંતો પોતાના જીવનથી બતાવ્યા, કેટલાક ઉપદેશથી બતાવ્યા. આ મહારાજે પોતાનું દ્રષ્ટાંત આપીને જીવાત્માની સમજણ કેવી હોવી જોઈએ એનું દ્રષ્ટાંત આપણને આપણી સન્મુખ મૂક્યું. મહારાજ કહે કે અમને નિરાશ થાય એવો અમારો સ્વભાવ છે. મહારાજ કે એવો અમારો સ્વભાવ છે. એટલે વ્યક્તિનો સ્વભાવ કેવો હોવો જોઈએ? તો ભગવાનના જીવન સામે દ્રષ્ટિ કરીએ તો ભગવાનનો સ્વભાવ કેવો છે? તો મહારાજ કહે છે કે જગતના વિષયોની આ ઘાટ મનમાં થવા દેતા નથી. એટલે આપણે પણ મનને, અંતકરણને પવિત્ર રાખવું જોઈએ. હવે પવિત્ર કેમ રહે, એની અંદર શું વિક્ષેપ આવે છે, એની વિશે આગળ મહારાજે વાત કરી. તો મહારાજે કીધું કે અમે અંતકરણ તરફ અમે દ્રષ્ટિ જ્યારે કરી ત્યારે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની અમે સામે જોયું ત્યારે અમને ખ્યાલ આવ્યો કે હૃદયમાં તો જે વિક્ષેપ થાય છે તેનું કારણ અંતકરણ નથી. અંતકરણ તો આમનું વિક્ષેપનું કારણ નથી. કેમ કે અંતકરણની અંદર તો થોડી ઘણી ભગવાનનો મહિમા પણ રહેલો છે, થોડી ઘણી સમજણ પણ રહેલી છે, તો પણ કેમ વિષયોની અંદર જીવાત્મા આકર્ષિત થાય છે, કેમ જીવાત્માના વિચારો મલિન થાય છે? ત્યારે મહારાજ કે અમે અંતકરણ ભણી જોયું તો અંતકરણની એમાં એકલો વાંક દેખાતો નથી, પણ મહારાજ કે અંતકરણની થોડી ગાફલત છે. ગાફલત એટલે આપણે કહીએ ને એબસન્ટ માઇન્ડેડનેસ, કે તમને ખબર છે પણ છતાંય ભૂલથી તમે ધૂનમાં તમે જ્યારે હો ત્યારે તમે એ વસ્તુને ચૂકી જાઓ છો. તમે ધ્યાન તમે એનું ગંભીરતા કે એની વસ્તુને ભૂલી જાઓ છો. મહારાજ કે અંતકરણ જાણે છે કે હું પવિત્ર છું, પણ જ્યારે પવિત્ર રાખવાનો પ્રસંગ આવે છે ત્યારે ગાફલત રહે છે. કેવી? કે ભગવાન મળે એટલે મારે કોઈ સાવધાની રાખવાની જરૂર નથી. મને ભગવાન મળ્યા છે એટલે મારે સાવધાન રહેવાની જરૂર નથી. ભગવાન ગમે તેવું કરશું, ગમે તેવું બોલશું, ગમે તેવું કાર્ય કરશું, ગમે તેવા વિષય ભોગવશું તો ભગવાન ઉગારી લેશે. મહારાજ કે ગાફલત છે. કેમ કે એ વિઘ્ન કરે છે, એ વિઘ્ન કરે છે. મહારાજ કે વિક્ષેપ કરે છે તો તેનું કારણ અંતકરણ નથી, પણ મહારાજ કે બીજું છે. તો શું છે? તો મહારાજે કીધું કે આ ગાફલતને, ગાફલત એક અંતકરણનો વાંક કેટલો અંતકરણનો ગાફલત મારે છે. ગાફલત ન રહે તો વાંક દેખાતો નથી, પણ વાંક મહારાજ કહે છે પંચ જ્ઞાનેન્દ્રિયોનો છે. ઇન્દ્રિયોનો વાંક મહારાજ અહીંયા બતાવ્યો. ઇન્દ્રિયોનો વાંક શા માટે? તો એનું વિશ્લેષણ મહારાજે કર્યું છે આગળ. આમ તો વિસ્તારથી લખ્યું છે પણ મેં ગઈકાલે આ બધું અમે ત્યાં ડેટ્રોઇટ કેન્ટનની અંદર વાંચ્યું હતું એટલે એનું પુનરાવર્તન નથી કરતો, સારાંશ કહું છું. મહારાજે આની અંદર બહુ સુંદર વાત સમજાવી કે ઇન્દ્રિયો જે છે, જીવનું પ્રકૃતિ શું છે, જીવનું સ્વરૂપ કેવું છે? તો કે શરીરના માધ્યમથી કરીને જીવાત્મા આ સંસારના જે વિષયો છે ઇન્દ્રિયોના માધ્યમે કરીને એ ભોગવે છે. એટલે વિષય છે ઇન્દ્રિયોનો ખોરાક છે અને ઇન્દ્રિયો એ વિષયને ભોગવતી હોય છે. એ ભોગવાનો જે ઘાટ છે એનો જે અસર છે એનો ડંક એ હૃદય અંતકરણની અંદર બેસે છે. એટલે જીવાત્મા એ ઇન્દ્રિયોને માધ્યમે કરીને સંસારને ભોગવે છે. એનો અર્થ એવો થયો, જીવાત્મા એ ઇન્દ્રિયો ન હોય તો એ વિષય સંસારનો ભોગવી શકે નહીં. દાખલા તરીકે ભગવાન ન કરે પણ કોઈને આંખ ન હોય તો તમે જોઈ શકતા નથી. જીવ તો અંદર જ છે પણ ઇન્દ્રિય નથી તો તમે વિષયને ભોગવી શકતા નથી. કોઈ અને હાથ ન હોય તો જે કર્મ કરવું છે કરી શકતા નથી. જેનું કર્મ બતાવ્યું પંચેન્દ્રિયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એની અંદર જેનું કામ છે તમે એ જો ઇન્દ્રિય કામ ન કરતી હોય તો આપણે એ સંસારનો વિષય ભોગવી શકતા નથી. એટલે જીવ શક્તિમાન છે એવું નથી. જીવ પ્રેરણારૂપ છે, જીવ માધ્યમ છે. જીવ ઇન્દ્રિયોના માધ્યમથી ભોગવે છે અને ઇન્દ્રિયો માધ્યમ છે. અને મહારાજ કહે છે ઇન્દ્રિયોનો ખોરાક શું છે? તો કે જગતના વિષયો, પંચ વિષય. આ જગતના જે વિષયો છે એ ઇન્દ્રિયોનો ખોરાક છે. અને આપણી જો બેસાવધાની હોય અને આપણે મલિન કોઈ ખોરાક ઇન્દ્રિયોને મળે તો એ જેવો ખોરાક મળે, દરેક ખોરાકના જુદા જુદા ગુણ અને જુદા જુદા સ્વાદ છે. મહારાજે એમ લખ્યું છે આગળ વિશ્લેષણ કે દરેક ઇન્દ્રિયોના જે ખોરાક છે એવા જે વિષય, એ વિષયના જુદા જુદા ગુણ રહેલા છે અને એનો જુદી જુદી એનો સ્વાદ રહેલો છે. અને જેવી જેવો ખોરાક એ ઇન્દ્રિયો ગ્રહણ કરે એવો ઘાટ મનમાં થાય. તમને એક દ્રષ્ટાંત આપું એટલે આખું વચનામૃત તમને એનો પ્રાસ બેસે કે દાખલા તરીકે મહારાજે અહીંયા આગળ કીધું કે વચનામૃતમાં કે કોઈ લીલાગર ભાંગ પીવે, ભાંગ એટલે કેફી પદાર્થ, અને ભાંગનો ગુણ શું છે? ભાંગનો ગુણ છે નશો કરાવવાનો. તમને તમારી ઇન્દ્રિયો ઉપર, તમારી બુદ્ધિ ઉપર, મન ઉપરનો વિવેક અને કંટ્રોલ તમારો ગુમાવી દેવાનો. કોઈ પણ નશો કરે, કોઈ દારૂ પીતા હોય તો એનાથી નશામાં એ પોતાનો વિવેક ચૂકે છે. હવે એ ગુણ શરીર આત્માનો નથી, બેકી જવાનો ગુણ આત્માનો નથી, પણ ક્યાંથી આવ્યો શરીરમાં? ક્યાંથી આવ્યો? જો આ વચનામૃત છે ને સંવાદનો ગ્રંથ છે, સંવાદ, હું બોલું તમે બોલો, બરાબર, બીજી કથા સાંભળો ને તમે કથા સાંભળો, પણ આમાં સંવાદ કરવો જરૂરી છે તો તમને ખ્યાલ આવે, મને ખ્યાલ આવે તમને તમારા સુધી વાત પહોંચી. મહારાજે શું કીધું કે ઇન્દ્રિયો જે વિષય છે, વિષયના ગુણ જેવા છે, આહારનો જેવો ગુણ છે, ઇન્દ્રિયોના માધ્યમે અંતર સુધી પહોંચે છે. હવે ભાંગનો ગુણ છે નશો કરાવવાનો, નશો કરાવવાનો એ ગુણ ભાંગનો છે. આત્માનો એવો ગુણ અંતઃકરણ એવું નથી, પણ અંતઃકરણ એવું થયું, નશો કર્યો એટલે ખોરાક જ્યારે ઇન્દ્રિયોના માધ્યમથી શરીરને મળ્યો તો અંતઃકરણ પણ મલિન થયું
અને આપણે આપણા ઉપરનો કાબુ ગુમાવી દીધો, અને ગુમાવી દીધો પછી એનાથી પરિણામ સારું આવે
નહીં. એ જ રીતે મહારાજ કહે છે કાનની ઇન્દ્રિય, કોઈ તમને કોઈ અપશબ્દ કહે તો મનમાં ઉદ્વેગ થઈ જાય, આપણને ક્રોધ આવી જાય. હકીકતમાં આપણું મન કેવું હતું? એ શબ્દ સાંભળ્યા પહેલા નિર્મળ શાંત હતું, પણ એ ઉદ્વેગ કેમ આવ્યો? પાણી શાંત હોય ને કોઈ પથ્થર નાખે તો એની અંદર જેમ પાણી ખળબળી જાય એમ મન ખળબળી ગયું. કેમ કહ્યું? એને ખોરાક કેવો મળ્યો? મલિન ખોરાક, અપશબ્દ. અપશબ્દરૂપી મલિન ખોરાક જે શબ્દ કાને પડ્યો એના કારણે મન પણ આપણું ઉદ્વેગી થઈ ગયું. અને જો સારો શબ્દ પડે, કોઈ વાલથી બોલાવે તો મનમાં કેટલી શાંતિ થાય, ટાળક થાય ને. કોઈ કોઈ વાલથી તમારા માથે હાથ ફેરવે, સ્પર્શ, કોઈ વાલથી હાથ ફેરવે તો કેટલી ટાંક, કોઈ તમાચો મારે તો કેવું ફીલ થાય? સ્પર્શ છે. પણ જ્યારે એટલે કહેવાનો ભાવાર્થ કે જ્યારે શુભ અને અશુભ એવા ખોરાક એનો વિવેક રાખી જ્યારે એ ઇન્દ્રિયો ગ્રહણ કરે અને એ અંતઃકરણ સુધી પહોંચે તો એવો ઘાટ મનમાં થાય. પછી મહારાજે ખૂબ વિસ્તારથી એની અંદર સમજાવ્યું છે. એ જ રીતે પંચે ઇન્દ્રિયોનો, પાંચે ઇન્દ્રિયોના મહારાજે ખોરાક બતાવ્યા કે આ ખોરાક લીવેથી શું ભૂંડું થાય અને કયા ખોરાકથી. પણ પ્રિન્સિપલ મેં કીધું એમ કે
ખરાબ જે છે ખોરાક લો, ઇન્દ્રિયો ખરાબ ખોરાકને ગ્રહણ કરે તો મન અંતઃકરણ પણ મલિન અને ભ્રષ્ટ થાય છે. પછી પોતાના વર્તમાનથી ચૂકાય, પોતાના ધર્મથી ચૂકાય, અને મલિન અંતઃકરણ હોય તો એમાં ભગવાનનો વાસ રહેતો
નથી. એટલે મહારાજે ખૂબ સાવધાન થઈને કીધું કે ભક્તો જેને ભગવાનને અંતઃકરણમાં રાખવા છે, કારણ કે મુખ્ય હેતુ શું હતો? પ્રશ્ન શું હતો? મુક્ત થવાનો.
જેને ભગવાનને અંતઃકરણમાં રાખવા છે, જેને મુક્ત થવું છે, જેને ભગવાનના ધામમાં જવું છે, એને તો શું સાવધાની રાખવી પડે કે કોઈ પણ પ્રકારે મલિન ખોરાક અમારા અંતરમાં પહોંચે નહીં. એટલે ઇન્દ્રિયોને સાવધાન રાખવી પડે. ઇન્દ્રિયો જોશે, બધું જોશે, પણ એનો ખટકો રાખવો પડે કે આ ગ્રહણ કરવા જેવું છે કે નહીં. તમે એને જો ગ્રહણ ન કરો, અંદરમાં ન ઉતરવા દો, તો તમને જેમ મેં કીધું શબ્દ ઘણી વખત પડીને પાછા નીકળી જતો અથવા એને પાછા પડતા હોય છે. ખોરાક આપણી સામે છે પણ આપણે એવું ભ્રષ્ટ અથવા તો અભક્ષ્ય ન થઈએ તો એ આપણને સામે દેખાણું આપણે જોયું પણ આપણે એને ગ્રહણ કર્યું નહીં. અંતરમાં ન ઉતર્યું તો આપણી બુદ્ધિ મન વિવેક અનુરક્ષિત કે કેવો અહંકાર કેવો રહ્યો, આપણું અંતકરણ શુદ્ધ રહ્યું, અને શુદ્ધ રહ્યું તો જ આપણું મન ભગવાનમાં પોરવાઈ શકે, નહીં તો ભગવાનના કોઈ મન પોરવી શકાય નહીં. અને મારા કહે છે કે આવી સમજણ તો જો નારસંકાથી જેવા ન રાખે કે અનેક બુદ્ધિ ભ્રષ્ટ થાય તો દેહાભિમાની એટલે કે જે દેહાવસ્થાની અંદર માત્ર અજ્ઞાન અને અભિમાનથી ભરેલો એવો જે જીવ, એને તો મારા જ્ઞાને તો શું એને ન અભિક્ષેપ થાય.
જો નારદ જેવાને અને શંકાદિક જેવાને પણ જો આ ઇન્દ્રિયોનું ધ્યાન ન રાખે અને ગમે ત્યાં ભટકવા દે
તો એને પણ જો વિક્ષેપ કરે તો મહારાજ કે પોતાના જે દેહાભિમાનની અંદર જે ચૂર એવો જે જીવાત્મા એને તો વિક્ષેપ કરે કરીને કરે. એટલે આપણને વધારે સાવધાન થવાની, કારણ કે આપણે ચારે બાજુ શેમાં નીકળ્યા છીએ? માયા અને વિષયોમાં. વિષયોની અંદર જો શાસ્ત્રોનો બહુ પ્રમાણિક મત છે. શાસ્ત્ર એવું નથી કહેતું તમે વિષય ન ભોગવો. શાસ્ત્ર એવું કહે છે તમે સાત્વિક વિષય ભોગવો અને મર્યાદામાં ભોગવો. આ વસ્તુ બહુ સમજવા જેવી છે. ઘણી વખત આપણે ત્યાગનો અર્થ એવો સમજીએ છીએ કે બધું છોડી દેવું, ખાવા પીવાનું છોડી દેવું, વાયુ દર્શન કરવું, એટલે ત્યાગ કહેવાય. એવું શાસ્ત્રો જડ નથી. શાસ્ત્ર એ ખૂબ સુંદર એની મર્યાદા બાંધી છે. મહારાજ કહે છે જે ખવાતું હોય એવું ખાવા, જેવું મર્યાદામાં ખવાતું હોય એવું મર્યાદામાં ખાવ.
જે ન ખાવાતું હોય, જેને નિષેધ કરેલો હોય એવી વસ્તુ ક્યારેય આરોગવી નહીં. ખાવા માટે નહીં, બધા વ્યવહારની અંદર સાંભળો તો એવું સાંભળો કે જે તમને હિત કરતા હોય, ગુણ કરતા હોય, તમને એનાથી મન પવિત્ર રહે એવું હોય એવી વસ્તુ સાંભળો, અને અપવિત્ર રહે એવી વસ્તુ હોય તો એનો ત્યાગ કરો. આખરે જોવાની અંદર પણ તમે એવી વસ્તુ જુઓ કે જે તમને અંતઃકરણને શુદ્ધ રાખે, અંતઃકરણ મલિન થવા દે નહીં, એવી વસ્તુને તમે ગ્રહણ કરો. નહીતર એ બાજુથી દ્રષ્ટિ તમારી ફેરવી લો. દ્રષ્ટિ ફેરવી એટલે ઇન્દ્રિય નિયંત્રણમાં. તમને દેખાણું તો ખરું, કોઈ વસ્તુ આમ સામે આવે એટલે દેખાય, પણ તમને ખબર છે કે આ મારા માટે નથી એટલે આંખ બંધ કરતો, કાં તો મોઢું ફેરવી લો. એટલે એ તમે ખોરાકનો તિરસ્કાર કર્યો, એવો મલિન ખોરાકનો તિરસ્કાર કર્યો એટલે તમારું મન અને અંતઃકરણ પવિત્ર રહ્યું. જો તમે એની અંદર ગ્રહણ કરવા માટે થોડી લેશ માત્ર પણ જો કાપલત રાખી કે ના ના ભગવાન રક્ષા કરશે, આપણે થોડું તો ગ્રહણ કરો, એવી જો સહેજ પણ કાપલત રહી તો મહારાજ કે એ જીવાત્મા ભ્રષ્ટ થાય થાય ને થાય. એટલે મહારાજે ખૂબ સાવધાનીથી પંચ ઇન્દ્રિયોને કાબુમાં રાખવા માટેનું અહીં આગળ વાત કરી છે. અને હવે આગળ આપણે વચનામૃત અહીંયા સુધી સમજાણું. હા, હવે વચનામૃતનો પાઠ આપણે આગળ વાંચીએ છીએ. માટે ભગવાનના ભક્તને તો ભગવાનના ભજનને વિશે જે કંઈ વિક્ષેપ થઈ આવે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી. આ રીતે મહારાજે વાતને સમાપ્ત કરી કે જે પણ વિક્ષેપ થાય છે એ ઇન્દ્રિયોના વિષય છે. વિષય આકર્ષે છે, ઇન્દ્રિયો ખેંચાય છે, મન બુદ્ધિ આપણી એવી નિર્બળ છે, ગાફલતમાં છે, આપણે એને નિયંત્રણ કરતા નથી અને અંતે વિષય થઈ જઈએ છીએ. આપણે વિષયના ઘોડાને તમે જો છૂટા મૂકો, ઇન્દ્રિયોના ઘોડાને તમે છૂટા મૂકો તો વિષયની પાછળ એવી ભાગે અને જ્યારે પાછી વાળવાનો પ્રયત્ન કરીએ ત્યારે એટલી ખરડાઈ ગઈ હોય કે એનાથી શુદ્ધ કરવું એ અશક્ય બને. એટલે મહારાજ કહે એના જેટલા ઇન્દ્રિયોના ઘોડાને લગામમાં રાખો એટલા તમારા ચિત્ત અહંકાર મન બુદ્ધિ વગેરે નિયંત્રણમાં અને પવિત્ર રહે. અને આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું તેનું અંતકરણ થાય છે. મહારાજે બીજી વાત પણ અહીં સમજાવી. પહેલું ઇન્દ્રિયોની ગાફલાઈ, ઇન્દ્રિયોની વિષય પ્રત્યે જે આકર્ષણ અને એની અંદર જે રચ્યા પચ્યા રહેવું, મહારાજે એક એને કારણ બતાવ્યું અને બીજું મહારાજ આગળ સમજાવે છે. અને આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું તેનું અંતકરણ થાય છે. તે જ્યારે એ જીવ વિષયી જીવને સભામાં બેઠો હોય અને તે જગ્યાએ પણ સુંદર સાત માળની હવેલી હોય, મહારાજ અહીંયા વિશ્લેષણ કરે છે સોબતે કરીને કેમ આપણું મન ભટકે. ઇન્દ્રિયોની અંદર તો આપણે બતાવ્યું વિષયમાં ઇન્દ્રિય જાતે પોરવાય, પણ હવે ઇન્દ્રિયોને આપણે ઘણી વખત કંટ્રોલ કરી હોય પણ પછી સોબત એવી મળી જાય તો એ આપણને આપણા ઉપરથી નિયંત્રણ ગુમાવે તો સોબત કેવી રીતે અસર કરે, મહારાજ અહીંયા સમજાવે છે. અને તે જગ્યાએ પણ સુંદર સાત માળની હવેલી હોય ને તે હવેલીને વિશે કાચના તકતા સુંદર જડ્યા હોય અને સુંદર બિછાના કર્યા હોય અને તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્રો પહેરીને વિષયીજન બેઠા હોય અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય અને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય અને વેશ્યાઓ થઈ થઈ કાર કરી રહી હોય અને નાના પ્રકારના વાજિંત્ર વાજતા હોય તે સભામાં જઈને જે જન બેસે તે સમયે તેનું અંતકરણ બીજી જાતનું થાય છે. મહારાજ અહીંયા બહુ સુંદર વાત સમજાવી વાલા ભક્તો. મહારાજ કહે કે તમારો સંગ કેવો છે, સોબત કેવી છે એ પણ ઘણી વખત આપણા અંતકરણને મલિન કરે છે. સમજણ છે પણ સોબત આપણી આપણને ભૂલાડી દે છે. આપણને સોબતના રંગે ઘણી વખત આપણે જોયું છે, ઘણાને અમે જાણીએ છીએ પણ હવે કેવું છે અમારા ધંધો કરીએ એટલે ઘણી વખત કરવું પડે એમ કરીને પણ પોતાના ધર્મનો ત્યાગ કરતા હોય છે. ધર્મ કોઈ ધંધામાં હું જ્યાં સુધી ભણ્યો છું, મેં પણ બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે, મેં આજ સુધી કોઈ એવા ચોપડી નથી વાંચી જેમાં એવું લખ્યું હોય કે દારૂ પીવાથી જ સોદો ધંધો થાય. આપણે ઘણી વખત તમે વ્યવહારમાં જોયું હશે આપણે એમ કહેતા હોય કે જોડે બેઠા એટલે ડ્રિંક લેવું પડે. એ શું થયું? સોબતે આપણી નબળાઈ, આપણી નબળાઈ અને સોબતનો રંગ. જો આપણે મક્કમ હોઈએ તો સોબતનો રંગ થવા દે નહીં, પણ એવું થવું બહુ અઘરું છે. એટલે મહારાજ કે સોબત પણ ઘણી વખત જવાબદાર હોય છે, કારણ કે તમે જેવી સોબતમાં રહો એ તમને પછી ધીમે ધીમે, જો એક વ્યક્તિ મંદિરે નિયમિત જતો હોય અને બીજો કદાચ કોઈ એવા આ જે સ્થાન મહારાજે વર્ણન કર્યું એવા સ્થાનમાં જતો હોય અને તમે જાઓ છો એટલે તમારી એની મિત્રતા થાય. હવે જો ઓલું એનું સ્થાન મૂકીને મંદિરે આવતો થાય તો એનું રૂડું થાય, પણ એના સોબતની અંદર તમે મંદિરે આવવાનું બંધ કરીને એવા સ્થાનમાં જાઓ તો એ તમારો સોબતના કારણે આપણું ભાગ્ય, આપણું અંતકરણ મલિન થયું ને આપણો પણ જીવ ભ્રષ્ટતાને આગળ વધ્યો. એટલે મહારાજે કીધું છે કે આવી જગ્યા મહારાજ કે કોઈ સુંદર વસ્ત્ર પહેરીને બેઠા હોય, દારૂ પીતા હોય, મહેફિલ જામેલી હોય અને નૃત્ય થતા હોય, વાજિંત્ર વાગતા હોય, એવા સ્થાનની અંદર તમે જાઓ તો તમારું મન ક્યાં જવાનું? તમે સ્થાન એવું પકડ્યું, એ સોબત એવી પકડી કે ત્યાં તમે મનને, કારણ કે આપણે જો બધાએ સાધન દશામાં છીએ, કોઈ સિદ્ધ દશામાં નથી. મહારાજે આગળ હમણાં ચાર લાઈન પહેલા મહારાજે એવું કીધું કે જો ગાફલત રાખે તો નારદ સંકાદિકને પણ ભ્રષ્ટ થાય. મહારાજે શું કીધું? નારદ સંકાદિક જેવા, મહારાજના શબ્દો છે, હું આક્ષેપ નથી કરતો, પણ મહારાજે એવું કીધું કે નારદ સંકાદિક જેવી સ્થિતિ હોય તો પણ જો ગાફલત રહે અને અંતકરણ જો ભ્રષ્ટ થતું હોય તો દેહાભિમાની જે મનુષ્ય છે, એટલે દેહધારી જે મનુષ્ય છે, એની તો શું વિષાદ. આવું જો મહારાજ કહેતા હોય તો સંઘની સોબત, મહારાજ કહે છે તમે એવી કોઈ સિદ્ધ દશાને પામ્યા નથી કે તમને તમારી આગળ કોઈ આવું કાર્ય થતું હોય ને તમે તમારા આત્માને, તમારા મનને કંટ્રોલ રાખી શકો, એવી સ્થિતિ કોઈની નથી. મહારાજ કે એટલે એવી સોબત કરીને. અને અહીં આગળ મહારાજ આગળ રહે છે કે એવી સભામાં જઈને જે જન, જન એટલે વ્યક્તિ, કેવો જન, અહીંયા જન શબ્દ વાપર્યો, જન એટલે વ્યક્તિ થાય, પણ અહીં આપણે તાત્પર્ય એવું લીધું કારણ કે જે જન બેસે તેની તે સમયે તેનું અંતકરણ બીજી જાતનું થાય, એટલે જન કેવો અને બીજી જાતનું શું, સમજવું પડશે ને. તો અહીંયા આગળ વાત કેવી કરી છે? ભ્રષ્ટ વાતાવરણની. તો ભ્રષ્ટ વાતાવરણમાં જે જન, એટલે અહીંયા આગળ જે ધર્મવાન પુરુષ હોય, જે સત્પુરુષ હોય, ગુણવાન પુરુષ હોય, જે સત્સંગી હોય, ધર્મ મર્યાદામાં રહેતો હોય, બધી રીતે જ્ઞાની અને ભગવાનની આજ્ઞામાં વર્તતો હોય, એવા જન માટે અહીંયા શબ્દ વાપર્યો જન. એવો જન એ જો આવી સ્થાનમાં જાય તો એનું બીજું, નહીતર આમાં આનો જો ખાલી તમે આ વાક્ય કરવા જાઓ ને, તે સભામાં જે જન જઈને બેસે તેનું બીજું અંતકરણ થાય, તો એનો અર્થ એવો થાય કે ધર્મવાન હોય તો અધર્મી થાય અને અધર્મવાન થાય તો અધર્મી જાય તો ધર્મવાન થઈ જાય, કારણ કે બીજું થાય, એવો અર્થ થાય ને. પણ એવો અર્થ મહારાજ અહીંયા કરતા નથી, કારણ કે આગળનો પ્રાસમાં લખ્યું છે. આનો અર્થ એવો સ્પષ્ટ લખ્યો મહારાજે કે આવા વાતાવરણની અંદર કોઈ ધર્મવાન પુરુષ જાય અને તે વાતાવરણની અંદર જઈને બેસે તો એનું અંતકરણ પણ બીજી જાતનું, એટલે અધર્મ તરફ એનું અંતકરણ આકર્ષાય ને એની અંદર ખરડાય, એટલે બીજી જાતનું થાય. અને તૃણની ઝૂંપડી હોય, હવે જો મહારાજે આ વાક્ય એટલા માટે સ્પષ્ટ થયું કારણ કે બીજા વાક્યોની અંદર મહારાજે આ વાતને આગળ વધારી. મહારાજ કે તૃણની ઝૂંપડી હોય અને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભામાં સભા બેઠી હોય અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સહ વર્તમાન ભગવત વાર્તા થતી હોય તે સભામાં જે જન જઈને બેસે ત્યારે તે સમયે તેનું અંતકરણ બીજી રીતનું થાય. જો અહીંયા મહારાજે વાક્ય જ વાપર્યું, તે જનનું અંતકરણ બીજી રીતે થાય, પણ પેલા સંબંધ કોની સાથે બનેવો? તો કે અધર્મ જે વાતાવરણની અંદર દૂષણ હતું, એવા દૂષિત વાતાવરણની સોબતમાં જઈને તમે બેઠા
તો આપણું અંતકરણ કેવું થયું? આપણું અંતકરણ પણ મલિન થયું. અને જો ફાટેલી ગોદડી હોય, તૃણ એટલે પાંદડાની ઝૂંપડી હોય અને એની અંદર કોઈ પરમહંસ બેઠા હોય, ભગવાનની કથા કરતા હોય, મહારાજ અહીંયા ત્રણ શબ્દો વાપર્યા, ધર્મ, જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય, સહવર્તમાન વર્તમાનની સાથે અને ભગવદ વાર્તા. શું લખ્યું? ત્રણ વસ્તુ. આ ત્રણેય મહત્વના છે. ભગવાનની કથા બધી હોય, વર્તમાનની મર્યાદામાં હોય અને ધર્મ, ભક્તિ, જ્ઞાનને પોષણ આપનારા હોય,
એવી જે વાર્તા થતી હોય તે સભામાં જે જન જઈને બેસે ત્યારે તે સમયે તેનું અંતકરણ એ બીજી રીતનું થાય છે. માટે સત્સંગને, કુસંગને યોગે કરીને જેવું અંતકરણ થાય છે તેનો જો વિચારીને જુએ તો જાણ્યામાં આવે, અને ગબરગંડને તો કંઈ ખબર પડતી નથી. મહારાજ કે આ કોણે ખબર પડે? આ વિવેક જેને, જે સમજે, વિચારે અને જાણે એને આ વાત ખબર પડે. ગબરગંડ એટલે સ્ટુપિડ, અંગ્રેજીમાં શું કહેવાય, મૂર્ખ જેને કહીએ, કે એને કંઈ બહુ જ્ઞાન કે તો હોશિયારી પણ નથી, નહીં સામાન્ય જ્ઞાન પણ નથી, એટલે ગબરગંડ એને શબ્દ વાપર્યો. તે કોઈ ખબર પડતી નથી. માટે આ વાર્તા છે, આ વાર્તા છે તે છેક મૂર્ખપણે પશુને પાડે વર્તતો હોય તેને તો ન સમજ્યામાં આવે. મહારાજ કહે છે આ વાત કોને સમજ્યામાં નહીં આવે? જે ગબરગંડ હોય અને પશુની જેમ જે જીવન જીવતો હોય એને આ ભેદની વાત. મહારાજે અહીંયા શું વિવેક શીખવાડ્યો? મહારાજે શું વિવેક શીખવાડ્યો? આગળ બે વાત આપણે કરી. મહારાજ કહે છે
અંતકરણને શુદ્ધ રાખવા માટે ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી, ઇન્દ્રિયો ઉપર અંકુશ રાખવું અને સંગ અને સોબત પણ જોઈ વિચારીને
કરવી કે જેથી કરીને અંતઃકરણ મલિન થાય નહીં. આ વાત જો સમજ્યામાં ન આવતી હોય તો માની લેવું કે આ ગબરગંડ છે. અને જો આ વાત સમજાય ને એને આચરણમાં મૂકે, કારણ કે પહેલું જ શબ્દ મહારાજે લખ્યો, અમે જેમ આ કહ્યું છે એમ જો વર્તશે તો મુક્ત થશે, એટલે વર્તનમાં પણ મૂકે. સમજી રાખવાથી માત્ર કામ નહીં સરે,
એને વર્તનમાં પણ ન મૂકે તો પણ એ ગબરગંડ કહેવાય. અને મારે એવું કઈ ખબર પડતી નથી, માટે આ વાર્તા છે તે છેક મોટપણે પશુની પાડે વર્તતો હોય
તેને તો ન સમજાય, અને જે કંઈ વિવેકી હોય અને કાંઈક ભગવાનનો આશ્રિત હોય અને તેને તો આ વાર્તા તુરત જ સમજામાં આવે છે. મહારાજ કે કોણે આ સમજાશે? થોડો વિવેક, સામાન્ય જ્ઞાન. વિવેક એટલે હોશિયારી નથી, વિવેકનો અર્થ થાય છે અ જનરલ પ્રુડન્સ, અ નોર્મલ, જેને કહેવાય નોલેજ, સામાન્ય જ્ઞાન, જેને કહેવાય ને કે આ માણસ સામાન્ય ગુણ છે, બરાબર. એવો સર્વ સામાન્ય ગુણ હોય એટલે બહુ હોશિયાર થવું, પંડિત થવું, વિદ્વાન થવું જરૂરી નથી, પણ વિવેક હોવો જરૂરી છે. અને વિવેક અને સાથે સાથે ભગવાનનો આશ્રિત હોય, ભગવાનને આશ્રયમાં આવેલો જીવાત્મા હોય તેને તો આ વાર્તા તુરત જ સમજ્યામાં આવે, એને તરત ખબર પડે કે આ વિષય મને ભગવાનથી દૂર લઈ જાય છે, આ મારા અંતકરણમાંથી ભગવાનને દૂર કરે છે, આ મારા અંતકરણને મલિન કરે છે, આ સોબતથી હું ભ્રષ્ટ થઉં છું. આવો વિવેક કોને સમજાય? જેને થોડો વિવેક હોય અને ભગવાનનો આશ્રય. આશ્રય ક્યારે હોય? આશ્રિતનો શબ્દ આપણે મહિમા સમજ્યા આગળ, કે જ્યારે ભગવાનને સર્વને સર્વા જાણીને ભગવાનને શરણે થયો હોય અને ભગવાનની જ આજ્ઞામાં વર્તતો હોય, જગતને મિથ્યા જાણે અને ભગવાનને જ એક સનાતન સત્ય જાણીને એના એમની આજ્ઞામાં વર્તી ભક્તિ કરતો હોય, એને મહારાજે કીધું કે વિવેકી જાણવો. તો એવો જે વિવેકી હોય અને ભગવાનનો મહિમા જેને સમજાઈને આશ્રિત થયો હોય એને આ વાત સમજાય. માટે પરમહંસ તથા સાંખયોગી હરિજન તથા કર્મયોગી હરિજન, મહારાજ કહે છે તમામ માટે, ચાહે ત્યાગાશ્રમમાં હોય તોય ભલે અને ચાહે કર્મયોગી એટલે ગ્રહસ્થાશ્રમમાં હોય તોય ભલે, હરિજન એ સર્વને કુપાત્ર માણસની સંગત કરવી નહીં. કુપાત્ર માણસની વ્યાખ્યા આપણે ઉપર સમજ્યા, જે આપણને કુપાત્રની વ્યાખ્યા સરળ, જે માયાની વ્યાખ્યા મહારાજે શું કરી? ભગવાનનું ધ્યાન કરતા જે વિક્ષેપ કરે એ માયા. તો કુપાત્રની વ્યાખ્યા શું થાય? મુક્ત માર્ગમાં આપણું અંતકરણ મલિન જે કરાવે બધા, થશે કે ન થાય? એ ભગવાનની ભક્તિ થવા માટે, કરવા માટે, મુક્ત થવા માટે જે અંતકરણને શુદ્ધ રાખવાનું છે, એ અંતકરણને શુદ્ધતાથી વિચલિત કરાવે, ભ્રષ્ટ કરાવે, એ બધા આપણા માટે કુપાત્ર છે. મહારાજ કહે છે કે સર્વેને કુપાત્ર માણસની સંગત કરવી નહીં. ન જોઈએ એવું નથી લખ્યું મહારાજે, શું લખ્યું? સંગત કરવી ન જોઈએ, તો એ શું થયું? ભલામણ. અને સંગત કરવી નહીં એ શું થયું? આજ્ઞા, આદેશ. સમજાય છે ને ભેદ? વચનામૃત કેવું સરસ ગ્રંથ છે, કોને ગમે છે? મને હાથ ઊંચો કરો છે જરા. હા, વડીલોને ગમે, યુવાનોને થોડીક હજુ કસર લાગે છે. ટાળી દેશું આપણે, આ વર્ષની અંદર બધાને વચનામૃત વાંચતા કરી દેવા છે. આ વર્ષ આપણે વચનામૃત માટે ડેડિકેટ કરવું છે આખું વર્ષ. મહારાજે અડધી અડધી રાતે, તમે વિચારો, અડધી અડધી મધ્ય રાત્રે મહારાજે બધાને ઉઠાડીને આપણા માટે આ જ્ઞાનનો ભંડાર મહારાજે પીરસ્યો છે. અને આપણે એમના ચરણારવિંદમાં એટલી પુષ્પાંજલિ આપીએ કે આપણો આશ્રિત હોય ને વચનામૃતનાથી અજ્ઞાન હોય અથવા તો એના સિદ્ધાંતોથી અજ્ઞાન હોય, જીવનની અંદર ન ઉતાર્યો હોય, તો એ તો મહારાજની, મહારાજ કે અમારા દાખલા સામે જોજો. એ મહારાજનો દાખલો જે મહારાજે કર્યો છે એની સામે આપણે દ્રષ્ટિ કરીને દરેકને આ વચનામૃતના જે સિદ્ધાંતો એ સરળતાથી સમજાય એના માટે આપણે આખું વર્ષ મહેનત કરવી છે. બધાએ સંકલ્પબદ્ધ થજો, અમારે પણ કરવું છે, યુવાનોએ પણ, બધાએ એકબીજાના જેને જયારે બેઠા હોય ત્યારે વચનામૃત ઉપર મનન ચિંતન કરજો. એટલે મહારાજ કહે છે કે માણસની સંગત કરવી નહીં. અને સત્સંગ થયા મોરતો, હવે મહારાજે બહુ વિશેષ વાત કરી કે સત્સંગ થયા મોરતો એટલે સત્સંગમાં આવતા પહેલા અજ્ઞાની વ્યક્તિ જેને સત્સંગનું હજુ ભાન નથી, કારણ કે આ અપેક્ષા કોની પાસે રખાય? વિવેકની, સામાન્ય ભગવાન આશ્રિત હોય એની પાસે તો આ આપણે મહારાજ કે અપેક્ષા રાખવી જ જોઈએ અને આને કરવું જ જોઈએ, એમાં વિકલ્પ મૂક્યો નથી. અને મહારાજ કીધું કે ભાઈ બધાને તો સત્સંગનો પૂર્વથી યોગ ન હોય, બધાથી તો તુરત જ કાપી નાખે તો પંડે કુશળ રહે. તમને જ્યાં ઝેર ચડ્યું છે અથવા તો તમે જ્યાં સડો થયો છે એ અંગને તમે જો દૂર કરો શરીરના બીજા ભાગથી તો બીજે એનું પ્રસરે નહીં, અને તો પંડે કુશળ રહે, તો એનો ચેપ, એનો રોગ એ આગળ વધે નહીં. અને જો એને ન કાઢો, એનો મોહ કરવા જાઓ અને તેનો લોભ કરે તો જાજો બગાડ થાય. તો જો લોભ કરવા જાઓ તો એનાથી આખા શરીરની અંદર એ કેન્સરસ જેને કહેવાય આપણે ગાંઠો છે એ પ્રસરે. એટલે જ્યારે પણ આવું કોઈ તમે અંગ જુઓ કે જીવનની અંદર, આમાં બે રીતે છે, જીવ માટે પણ છે, એવો વ્યક્તિ પણ હોઈ શકે અને એવું અંગ પણ હોઈ શકે. આપણા જીવનની અંદર કોઈ એવું કુપાત્રનું અંગ હોય કે જે આપણને મોક્ષ માર્ગમાં વિક્ષેપ કરતા હોય તો એ અંગને બહાર કાઢવું, અને કોઈ એવો જીવ આવે આપણા સભાની અંદર કે એવા બેઠકની અંદર આપણા સત્સંગની અંદર તમને એમ લાગે કે હવે આ માણસ વધારે બગાડે છે તો મહારાજ કે એનો તત્કાળ ત્યાગ કરવો, નહીતર એ જાજુ અંદર બગાડ કરશે, તેનો બગાડ થાય. તેમજ જે કુપાત્ર જીવ જણાય છે તેનો તત્કાળ ત્યાગ કરજો. અહીંયા પણ મહારાજે શબ્દ વાપર્યો કરજો, કરવા યોગ્ય છે એવું નથી લખ્યું. કુપાત્ર જીવનો ત્યાગ કરવા યોગ્ય છે એવું મહારાજે ન લખ્યું, કારણ કે યોગ્ય છે એનો અર્થ આદર્શ, કરવું ન કરવું તમારા ઉપર છૂટી. પણ મહારાજ કે કરજો, આજ્ઞા કરજો. અને આ અમારું વચન છે. હવે મહારાજે વધારે વિશેષણ આને મેં કીધું ને, જ્યાં મહારાજે વિશેષણ વાપરવા હતા ભાર મૂકો તો ત્યાં મૂક્યો છે. મહારાજ કહે છે આ અમારું વચન છે તે ભલા થઈને સર્વ જરૂર રાખજો. મહારાજે શબ્દ વાપર્યો ભલા થઈને, પણ પાછળ એને વિકલ્પને કાઢ્યો જરૂર રાખજો, અમારા વચનને જરૂર રાખજો તો જાણીએ તમે અમારી સેવા કરી છે. આ વચનને મહારાજની આજ્ઞાનું પાલન ન કરે તો મહારાજ કહે છે અમે એમ નથી જાણતા કે તમે અમારી સેવા કરો છો, અમે માની વેઠ ઉતારો છો, અમને એમ દેખાય છે કે વેઠ ઉતારો છો. બાકી અમારી જો સેવા કરવી હોય તો અમારી આજ્ઞામાં, અમારા સિદ્ધાંતમાં, અમારી બાંધેલી મર્યાદામાં અમે જો તમે જોશું તમને તો માનશું કે તમે અમારી સેવા કરો છો, ભક્તિ કરો છો. ભલા તેને રાખજો તો જાણીએ તમે અમારી સેવા કરી છે, અને અમે પણ તમને સર્વને આશીર્વાદ દઈશું. અમે પણ મહારાજ કહે છે તમારા ઉપર રાજી થઈશું અને આશીર્વાદ દઈશું, અને તમો ઉપર ઘણા પ્રસન્ન થઈશું, અમે ઘણા રાજી થશું. કાંજે તમે અમારો દાખલો સફળ કર્યો. મહારાજ કે અમારો જે દાખલો અમે કીધું ને, મેં રાત દિવસ મહારાજે નથી રાત જોઈ, નથી દિવસ જોયો, નથી ભૂખ જોઈ, નથી તરસ જોઈ, નથી ઉનાળો જોયો, નથી ચોમાસું જોયું, પણ નનસંતોએ અને મહારાજે આ સત્સંગની અંદર જીવાત્માનું કલ્યાણ કેમ થાય એના માટે રાત્રિ દિવસ અથાગ પ્રયત્ન કર્યો છે. મહારાજ કે અમે આ છેક અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, એક નાના એવા બ્રહ્માંડની અંદર, એમાંય આ પૃથ્વીના પુટલા ગોળાની અંદર મહારાજ કે અમે આવ્યા પામર જીવની જેમ અમે થયા. અમારું જો મહારાજનું મોટપ જો, આટલા મોટા અનંત કોટી બ્રહ્માંડના ધણી જેના એક પલકારાની અંદર, આંખના પલકારા નિમિષ માત્રની અંદર ઉત્પત્તિ પાલન પ્રલય થતા હોય એવા મહારાજ એ આપણા માટે આ સંસારમાં આવ્યા, આપણા જેવા થયા, અને મહારાજે કષ્ટો અનેક પ્રકારના બધા વિઘ્નો વગેરે સહન કરીને પણ મોક્ષ માર્ગ જયારે આપ્યો હોય, મહારાજ આટલો દાખલો કર્યો હોય, અને જો આપણે એ દાખલાની સંભાળ ન લઈએ, અહીંયા કહેવાનો મહારાજ શું, શા માટે મહારાજે આપણને જવાબદારી સોંપી કે સત્સંગમાં રાખજો કાઢજો. મહારાજ કહે છે અમે આ દાખલો કરી આ સત્સંગની વાડી ખીલાવી છે, હવે કોઈ આપણે ત્યાં કહેવત છે ગર્ધભ હોય ને એને ડોંકી કે અંગ્રેજીમાં સાદી ભાષામાં ગધેડા કે એ આવીને વાડીને રંજાડી ન નાખે એના માટે આપણે માળી રાખીએ છીએ, સાવધાન રાખવા માટે વાળ કરીએ છીએ, કારણ કે વાડીને બનાવી માવજત કરવું બહુ અઘરું કામ છે. એટલે મહારાજ કે અમે આવી સુંદર વાડી અમે સત્સંગની અમે લીલી ઉભી કરી છે, અને નનસંતો એની અંદર રાત્રિ દિવસ પરસેવો પાડી લોહીના પાણી કરીને એની અંદર પોષણ આપ્યું છે, આટલો અમારો જે દાખલો છે એની જો તમે સંભાળ નહીં લો તો કોઈ ગર્ધભ આવીને એની અંદર બધું રંજાડી નાખશે, રડોળી નાખશે, તો મોક્ષનો માર્ગ એટલો રૂંધાઈ જશે. મારે મહારાજ કે સાવધાન થઈને વર્તજો આવવાનો તમે, અને આપણા સંઘમાંથી, આપણા જીવનમાંથી, આપણા અંતકરણમાંથી આવી તમામ પ્રકારની પ્રવૃત્તિ હોય કે સંઘ હોય એને આપણે દૂર કરવા જોઈએ, અને જો એમ કરશો તો મહારાજ કે અમે રાજી થશું, નહીતર અમે રાજી થવાના નથી. તો અમે માનશું કાંજે તમે અમારો દાખલો સફળ કર્યો છે, અને ભગવાનનું ધામ છે ત્યાં આપણે સર્વે ભેળા રહીશું. મહારાજે કન્ડિશન મૂકી છે અક્ષરધામમાં ભેળા રહેવા માટેની, મહારાજે કન્ડિશન મૂકી. મહારાજ કે જો તમે અમારી આજ્ઞામાં રહેશો ને તો અક્ષરધામમાં ભેળા રહીશું, બાકી ભેળા રહેવાની વાતને ભૂલી જજો. મહારાજ કહે છે તો ભેળા રહીશું, અને જો એમ નહીં કરો રહો તો, મહારાજે એ પણ સ્પષ્ટીકરણ કરી દીધું કે એમ જો નહીં રહો તો તમારે ને અમારે ઘણું છેટું થઈ જશે. મહારાજ કે તમારે ને અમારે ઘણું છેટું, અક્ષરધામ તો દૂર રહ્યું, મહારાજના યોગમાં પણ રહેવાશે નહીં. મહારાજના કેવડાવવાની વાત તો દૂર રહી, મહારાજની સ્વપ્નની અંદર પણ મહારાજ કે કલ્પનાની અંદર પણ મહારાજ પોતાના ગણવાના નથી. ભૂલે કરીને પણ મહારાજ પોતાના ગણવાના નથી. લ્યો હવે આનાથી વધારે કહી આવું છે. ભૂલમાં પણ મહારાજ કદાચ આપ કહીએ ને કે ભાઈ સંઘમાં આવીશું ભૂલે છું કે બધાને મહારાજ થોડી ઓળખે છે. આપણે ઘણી વખત એવી ગાફલતમાં રહીએ છીએ પણ મહારાજ તન કી જાણે મન કી જાણે, ભગવાન તો અંતર્યામી છે, બધાને ઓળખે. એક એક રજથી બધા વાકેફ છે મહારાજ. એટલે એવી ગાફલતમાં રહેશું નહીં, ભગવાન અમે ભીડમાં રહીશું, તમને જતા રહીશું. મહારાજ પ્રત્યેક જીવનું કર્મ જોવે છે અને તે મહારાજ કહે છે આપણે ભેળા રહીશું. અને જો એમ નહીં રહો, એમ નહીં રહો એટલે પૂર્વ જે વાત કરી ને એ પૂર્વના વાતની અનુસાર અમે જે કીધું એ પ્રમાણે અમે જો તમે નહીં રહો તો તમારે નમારે ઘણું છેટું થઈ જશે અને ભૂત કે બ્રહ્મરાક્ષસનો દેહ આવશે અને હેરાન થશો. મહારાજ કે જો કહી રાખું છું, સાવધાન થજો, આ વાતને ગંભીરતાથી લેજો. માત્ર અમે નહીં મળીએ એનાથી તમે રાજી ન થશો, કાંઈ નહીં ભગવાન ન મળે તો. પણ મહારાજ કહે છે એનું કઠણ પરિણામ ભોગવવું પડશે. ભૂત બ્રહ્મ રાક્ષસ થઈને ભળશો, હજારો વર્ષ સુધી એ યોનિની અંદર રિબાડશો અને કષ્ટ સહન કરશો અને હેરાન થઈ જશો. મહારાજે શું શબ્દ વાપર્યો? હેરાન હેરાન થઈ જશો. મહારાજ કે ઉદ્ધાર થવાનો મોક્ષ તો દૂર રહ્યો પણ જે સુખ છે એવું સામાન્ય સુખ પણ ભોગવી નહીં શકો ને હેરાન થશો. મહારાજ કે એવો અને હેરાન થશો. અને જે કંઈ ભગવાનની ભક્તિ કરી હશે તેનું ફળ તો રજડતા રજડતા કોઈ કાળે પ્રગટ થશે. મહારાજ કહે છે કે તમે જે પણ થોડી ઘણી ભક્તિ કરી હશે, તમને કદાચ એનું ગુમાન હોય કે અમે ભક્તિ કરીએ તો થોડી નિષ્ફળ જશે. મહારાજ કહે છે વાત સાચી તમારી, પણ સાંભળો, એ તમારી ભક્તિ કદાચ નિષ્ફળ નહીં જાય તો એનું પરિણામ શું આવશે? મહારાજ કે કોઈ કાળે અવધિ બાંધી નથી. કોઈ કાળ એટલે અનંતકાળ. અનંતકાળ, અનંતકાળ સુધી તમારે રજડતા રજડતા, એવો શબ્દ વાપર્યો, રજડતા રજડતા એટલે હેરાન થતા, ભટકતા, રખડતા, કોઈ પણ જાતના ઠેકાણા વગર, કોઈ ધણી દોરી વગર, કોઈ જાતના આશ્રય વગર રજડતા રજડતા. મહારાજ કે તમારી જે કરેલી ભક્તિ એ કોઈ કાળે રજડતા રજડતા કોઈ કાળે પ્રગટ થશે. જો એ ઉદય થશે થોડો ઘણો અંશ, ત્યારે પણ અમે વાત કરી તે પ્રમાણે રહેશો, ત્યાર પછી જ મુક્ત થઈને ભગવાનના ધામમાં જશો. અમે કેમ કીધું? એમ તમે જો કરશો ત્યારે પણ, ઉદય થયા પછી પણ તમને મહારાજ કે અમે યોગ આપશું, ફરી સત્સંગનો ભેટો કરાવશું, પણ ત્યારે અમારી આજ્ઞામાં તો રહેવું પડશે. જો આજ્ઞામાં રહેશો તો મહારાજ કે અમારા ધામમાં તેડી જશું, નહીતર તો ભટકવું પડશે. મહારાજે બહુ સુંદર વાલા ભક્તો આ સિદ્ધાંતની વાત કરી. સમજાણી ને બરાબર? હા, સાવધાન થઈને આપણે બધાએ આને અનુસરવા માટે જીવનમાં ઉતારવી જોઈએ. અને મહારાજ આગળ કહે છે, અને જો અમારો વાદ લેશે, કારણ કે ઘણી વખત આપણે એ પણ મહારાજની બહુ સુંદર, મહારાજે પહેલા શું બતાવ્યું, જરા ક્રમને આપણે ભૂલી ન જઈએ એટલા માટે. પહેલા મહારાજે કીધું કે જગતની અંદર મુક્ત થવા માટે વિક્ષેપ કરનાર ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો આકર્ષણ કરે છે, મન અંતકરણને મલિન કરે છે. એ મન અંતકરણની પવિત્રતા બીજી મલિન કરવાનું કારણ સોબત પણ છે. આ જે ભગવાન, અને ક્યારે થાય, તમે ભગવાનની જે શાસ્ત્ર મર્યાદા છે, મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે આ વસ્તુ ન ખાવી, અને તમે એનો આહાર કરો એટલે મન આપણું મલિન થવાનું, કારણ કે ખોરાક મલિન લીધો. એટલે મહારાજ કે અમારી આજ્ઞામાં જે રહે, અમારી બાંધેલી મર્યાદામાં, ધર્મ મર્યાદાની અંદર એ જે રહેતો હોય એનું મન સ્પષ્ટ રહે, એવી સોબતથી દૂર રહેતો હોય એનું મન અંતકરણ પવિત્ર રહે. અને મહારાજ કે એમ નહીં રાખો તો અમારા ધામમાં જવાનો કોઈ આશા રાખશો નહીં. હવે મહારાજ કહે છે કે ઘણા વ્યક્તિ એવું હશે, અને જો કોઈ અમારો વાદ લેશે, ઘણી વખત કહે મહારાજે તો કર્યું હતું એવું ઘણા વાદ લેતા હોય છે. વાલા ભક્તો, બે હાથ જોડીને તમને બધાને ભલામણ કરું, મહારાજનો વાદ લેવાય નહીં. એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા, એ સર્વ કરતા સમર્થ હતા. આપણી તો જવાબદારી કેટલી છે કે જે મહારાજ કહી ગયા એમ કરવાનું છે. આપણને મહારાજ એવી સ્વતંત્રતા નથી આપી કે મહારાજે જે કર્યું હોય એનો આપણે વાદ લઈને કરી શકીએ, કારણ કે એવી આપણી સામર્થ્ય નથી, એવી આપણી શક્તિ નથી, એવી આપણી સ્થિતિ નથી. અરે એના રંજ એક રજ બરાબર પણ આપણું અવશ્ય આપણું જો અસ્તિત્વ ન હોય તો આપણે એની બરોબરી કરીને જો વાદ લેવા જઈએ તો શું થાય? એમ કહે છે ને કે લાંબા પાછળ ટૂંકો જાય, મરે નહીં તો માંદો તો થાય. સાંભળ્યું છે ને? એવું છે, જેની તમે એની એ શક્તિ સુધી, એ સામર્થ્ય સુધી આપણે કોઈ એવો અવકાશ જ નથી કે આપણે એની બરાબરી કરી શકીએ. અને તમે એનો વાદ લઈને જો એમના કીધા, ઘણા કે છે ને કૃષ્ણ ભગવાને આવું કર્યું હતું એટલે અમારે કરાય, પણ એ ભગવાનની લીલા હતી. ઘણા આપણા સંપ્રદાયમાં પણ કે છે મહારાજે આવું કર્યું હતું. પ્રતિષ્ઠાના પ્રસંગ આવે ત્યારે ઘણી વખત આપણે એમ કહેતા હોઈએ, ભાઈ ચાતુર્માસમાં મહારાજે પ્રતિષ્ઠાનો નિષેધ કરેલો છે, આપણે અમુક મહિનાની અંદર નિષેધ કરેલો છે, તો ઘણા હરિભક્તો આવો વાદ લઈને આવે કે મહારાજે અહીંયા આગળ પધરાવેલા છે. એ ભગવાન હતા, એ જે કરવા સમર્થ હતા એ કરવા આપણે એક રતિ બરાબર પણ સમર્થ નથી, તો એનો વાદ શા માટે લેવો? અને જ્યારે સ્પષ્ટ મહારાજે ના પાડી છે, મહારાજે સ્પષ્ટ અહીંયા આગળ લખ્યું, અને જો કોઈ અમારો વાદ લેશે તો તેનું જરૂર ભૂંડું થશે. મારે શા માટે આપણે કોઈએ વાદ લેવો? ભગવાને શું કર્યું છે? મહારાજ શું કહી ગયા છે એને અનુસરવાનું છે. મહારાજ કીધું નંદસંતોની પાસે મહારાજને જે કામ લેવું હતું મહારાજે લીધું. હવે આપણે વાત લઈએ કે નંદસંતો આવું કરતા હતા એટલે આપણે આવું કરવું છે, તો એ તમને અધિકાર નથી. કારણ કે મહારાજ જે મર્યાદામાં તમને બાંધીને ગયા છે ને એ મર્યાદામાં રહેવું જોઈશે. મહારાજ આગળ લખ્યું અમારા વચનમાં રહેશે એ અક્ષરધામનો અધિકારી થશે, નહીં તો તમારે ને અમારે છૂટું છેટું થઈ જશે. અને કોઈ અમારો વાદ લઈને પણ જો મન ફાવે એમ રીતે વર્તવા પ્રયત્ન કરશે તો પણ એનું ભૂંડું જરૂર, મહારાજે શબ્દ વાપર્યો, જરૂર ભૂંડું થશે. કોઈ વિકલ્પ નથી, જરૂર ભૂંડું થશે. કાંજે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ બિરાજે છે. મહારાજ અહીં આગળ શબ્દ વાપર્યો નરનારાયણ, પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પોતે, કારણ કે આ મહારાજના શબ્દો આપણને ઉદબોધન માટે છે. એટલે મહારાજ કહે છે અમે તો ભગવાનને ધારીને અમે અંતમન કરીને જોઈએ, તમારા અંતરમનની અંદર અમારું સ્વરૂપ અમે જોઈ લઈએ છીએ, અમારા સ્વરૂપને અમે જોઈ શકીએ છીએ. મહારાજ કહે છે કે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ બિરાજે છે, તે હું તો અનાદિ મુક્ત છું. મહારાજે શું શબ્દ વાપર્યો? અનાદિ મુક્ત. એટલે મુક્ત એટલે બ્રહ્મસ્થિતિ નહીં, મુક્ત એટલે હું વિષય વાસના અહંકાર માયા બધાથી મુક્ત છું, એવો શબ્દ અહીંયા મહારાજે કીધો. અનાદિ, હું અનાદિથી જ્યારે સૃષ્ટિનું બ્રહ્માંડનું સર્જન થયું જ્યારે કરું, કારણ કે કરનાર હું છું, એટલે આનું સર્જન જ અમે કર્યું છે. અને અમે જ્યારે સર્જન કર્યું ત્યારથી અમે એમાં બંધાયા નથી, અમે એનાથી અનાદિ સમયથી અમે મહારાજ કે મુક્ત છીએ. અનાદિ મુક્ત જ છું, પણ કોઈને ઉપદેશે કરીને મુક્ત થયો નથી. આનો અર્થ શું થયો? મહારાજે પોતાની સામર્થ્યનું પ્રદર્શન કરાયું. જો મારા ધીમે ધીમે છે ને મહારાજ પોતાના અંતરમાંથી બહાર આવે છે. હજુ આગળ તમે શબ્દ જોશો ને જે રીતે મહારાજ જે શબ્દ કહે છે એ શબ્દ તમે જુઓ તો મહારાજ ધીમે ધીમે પોતાનું ઐશ્વર્ય પ્રગટ કરે છે. પહેલા સામાન્ય જ્ઞાનની વાત કરી. શેની વાત કરી? જ્ઞાનની, વિવેકની વાત કરી. અંતઃકરણને શુદ્ધ કેમ રાખવું, આ સામાન્ય જ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન અને એની વિવેકની વાત કરી. પછી મહારાજે પોતાના આદેશની વાત કરી કે અમે જે કીધું એ પ્રમાણે કરો તો અક્ષરધામની ને રજળતા એ કોણ નિર્ણય કરી શકે? આ બોલવાનો અધિકાર કોણે કે તમે રજળશો ને તમને ધામમાં લઈ જશું? એ કોણે અધિકાર? જે ધણી હોય ને એને હોય. આ મહારાજ પોતાનું ધણીપણું અહીંયા આગળ પ્રગટ કર્યું. મહારાજે કીધું કે તમને અમે ધામમાં ક્યારે લઈ જશું, તમે ધામને ક્યારે પામશો, કે આવા તમે ગુણવાન થશો અને અમારી આજ્ઞામાં રહેશો ત્યારે અમે તમને અમારા ધામમાં લઈ જશું. એ નિર્ણય કોણ કરી શકે? એ ધણી કરી શકે, સ્વામી કરી શકે, નારાયણ કરી શકે પોતે. એટલે ભગવાને પર. અને હવે મહારાજ ફરી પોતાનું ભગવાનપણાનું અહીંયા દર્શન કરાવે છે. અને મહારાજ કહે છે અમે કોઈના ઉપદેશથી મુક્ત નથી થયા, અમે તો સ્વયંભૂ જ્યારે પોતે અનાદિકાળથી અમે મુક્ત છીએ. અને મન બુદ્ધિ ચિત્ત અહંકારને તેમને તો હું પકડી લઉં છું. મહારાજ શું કહે છે? અમારી શક્તિ, આ શક્તિ કોણ કરી શકે? આપણે જોઈ શકતા નથી. મહારાજ કહે તો અમે પકડી લઈએ છીએ, એને જરાય આગી પાછી થવા દેતા નથી. જેમ પાછી દ્રષ્ટાંત લખ્યું, જેમ સિંહ બકરાને પકડે તેની પેઠે અમે અંતઃકરણને પકડું છું. મહારાજ કહે જેમ સિંહ બકરા, સિંહની આગળ બકરાની શું વિષાદ, સિંહની આગળ બકરાની શું વિષાદ, એમ મહારાજ કહે છે અંતઃકરણ માયા ફાયા તો બધું અમારી આગળ અમારી. એટલે ભગવાનની મોટપ બતાવે છે. આની અંતઃકરણ માયાની શક્તિને હું ગૌણ નથી કરતો, પણ ભગવાનની મોટપને હું એનાથી વધારે જોઉં છું. કે મહારાજ કહે છે જેમ સિંહ એક બકરાને પોતાના પંજામાં લઈ લે અને એનો આહાર કરી જાય અને એને એક બચવાનો કે શું કરવાનો અવસર નથી આપતા, એમ અમે આ અંતઃકરણને તો અમે એક મુઠ્ઠીની અંદર અમારે મહારાજ કહે છે સિંહની જેમ પકડી લઈએ છીએ. અને બીજા તો તે અંતકરણને દેખ્યા પણ આવતા નથી, માટે અમારો વાદ લઈને જાણે જે ઉપાધિમાં રહીને શુદ્ધપણું રહેશે. ઉપાધિમાં એટલે આપણે આગળ ઉપાધિ શબ્દનો અર્થ મેં સમજાવ્યો, મુક્ત થવાની અંદર જે વિઘ્ન કરે એ ઉપાધિ. એટલે કોઈ એમ કે અમે ઉપાધિમાં રહી અને શુદ્ધપણે રહીશું, એવો જો કોઈ વિચાર કરતા હોય કે ના અમે વિષયને ભોગવશું ને છતાંય અમે શુદ્ધ રહીશું. મર્યાદામાં ભોગવશો તો નહીં વાંધો આવે વાલા ભક્તો. મર્યાદા, ધર્મ મર્યાદા અને સંયમની અંદર રહીને શાસ્ત્રોએ બતાવેલી રીતે સાત્વિક વિષયોનો આહાર કરશે ઇન્દ્રિયો તો વાંધો આવતો નથી. પણ તમે એમ વિચારો કે અમે અશુદ્ધ બધું આચરણ કરશું અને છતાંય અમારે અમે શુદ્ધ રહીશું, મહારાજ કે એ સંભવ નથી. તો તે નારદ સંકાદિક જેવા હોય તેને પણ રહેવાય નહીં. મહારાજે અહીંયા આગળ પરાકાષ્ઠા બતાવી. નારદ સંકાદિક જેવા હોય જે અખંડ ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનનું ભજન કરે છે, ભગવાનનું ધ્યાન કરે છે, પણ છતાંય જો વિષયની અંદર, વિકારની અંદર જો પ્રવેશે તો મહારાજ કે એમનું પણ અંતઃકરણ શુદ્ધ રહેતું નથી. તો તમારી તો શું વિષાદ છે? મહારાજ કે તો ન રહેવાય. અને બીજાની તો શી વાત કહી? અને અનંત મુક્ત થયા. મહારાજે અહીંયા આગળ પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું. મહારાજ કે અનંત મુક્ત થઈ ગયા. અને અનંત થશે તેમાં પણ ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો તો કોઈ થયો નથી. ઉપાધિમાં રહીને માયાના બંધનમાં રહીને માયાથી મુક્ત રહેવું એ કોઈ થઈ શક્યું નથી. મોહમાં રહીને તમે એમ કહો હું નિર્મોહી છું એવું કોઈ સમર્થ થયું નથી અને થશે પણ નહીં. આ મહારાજના શબ્દો છે, થશે નહીં અને તે નિર્લેપ રહે તો તેવો કોઈ થયો નહીં અને થશે પણ નહીં અને હમણાં પણ કોઈએ નથી અને કોટિકલ્પ સુધી. કોટિકલ્પ એટલે કલ્પની અમે વ્યાખ્યા હ્યુસ્ટનની અંદર કરી હતી. કલ્પ તો બધા બ્રહ્માનો એક દિવસ ગણાય એટલે ચાર ચોકડી 43,20,000 આપણે યુગ વર્ષ જાય એટલે ચાર યુગ પૂરા થાય અને એને 1,000થી ગુણો એટલે એક કલ્પ થાય. એવા કરોડ કલ્પ કેટલા થયા આંકડો જોજો કદાચ કેલ્ક્યુલેટરમાં આવે તો. હા ગણજો 43,20,000 ની એક ચોકડી બરાબર એટલે એક બ્રહ્માનો દિવસ એટલે એક કલ્પ. એવા કરોડ કલ્પ એને એવા એને 1,000થી ગુણો એટલે એક કલ્પ અને એને પાછા કરોડથી ગુણવાના કરોડ કોટી કરોડો કરોડો કલ્પ સુધી મહારાજ કહે છે કે એવું કોઈ થવાનું નથી. ભગવાન જેવું સમર્થ કોઈથી થવાતું નથી. કોઈ એમ કહેતો હોય આ સંસારની અંદર નહીં બ્રહ્માંડની અંદર ત્રિભુવનની અંદર મહારાજ એમ કહેતા હોય કોઈ એમ માણસ કોઈ કહેતો હોય કોઈ જીવ કે મારામાં એ સામર્થ્ય છે કે હું તારું કલ્યાણ કરી દઉં એ સંભવ થવાનું નથી. કોઈ એમ કહે કે અમારે અમે ભગવાનને લાગવગ લગાડી દઈશું પ્રાર્થના કરશું તમારું કલ્યાણ થઈ શકે તો એ પણ સંભવ થવાનું નથી. મહારાજે સ્પષ્ટ કીધું તમે અમે કીધું એમ જો કરશો તો તમે ભેળા રહીશું નહીં તો તમારે ને અમારે છેટું થઈ જશે. સ્પષ્ટ શબ્દો છે વાલા ભક્તો, જરાય મીઠું મરચું નાખ્યું નથી. જે શબ્દ છે એ જ રીતે આપણે અહીંયા વાંચન કરીને એ જ સ્વરૂપની અંદર જો એને અર્થ સમજીએ તો આપણું જીવન પણ નિર્મળ અને પવિત્ર રહે. મહારાજ કહે છે કે કોટિકલ્પ કરીને સાધન કરે પણ એવો થવાનો સમર્થ નથી. મહારાજ કહે છે માટે અમે કહ્યું તે જ પ્રમાણે રહેશો તો રૂડું થશે. ફરી મહારાજ અહીંયા પોતાનો આદેશ દોહરાવ્યો. મહારાજ કહે છે અમે કહ્યું તે જ પ્રમાણે રહેશો તો રૂડું થશે તો તમારું શુભ પરિણામ તમને ફળ મળશે. અને અમે જે કોઈ જે કોઈને હેત કરીને બોલાવીએ છીએ તે તો તેના જીવના રૂડા સારું બોલાવીએ છીએ અથવા કોઈને હેત કરીને સામું જોઈએ છીએ અથવા કોઈને સારા ભોજન કરાવે છે તે જમીએ છીએ અથવા ઢોલિયા બિછાવી દે છે તેના ઉપર બેસીએ છીએ અથવા કોઈ વસ્ત્ર આભૂષણ તથા પુષ્પહાર ઇત્યાદિ જે જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ તે તો તેના જીવના રૂડા વાસ્તે કરીએ છીએ પણ અમારા સુખને વાસ્તે કરતા નથી. મહારાજ કહે છે જો અમારી સ્થિતિ અમે બતાવીએ છીએ અમે જે પણ કોઈ કાર્ય કારણ કે નહીતર શું છે ઘણા એમ કે ઓહો આ તો એવું બ્રહ્માનંદ સ્વામીને સંકલ્પ થયો હતો એક વખત કથા આપણે કદાચ સાંભળી હશે. મહારાજ જ્યારે વિચરણ કરતા ને ત્યારે ગામમાં મહારાજ ગયા અને પ્રસંગ એવો બન્યો કે બધા હરિભક્તોને ઈચ્છા થઈ મહારાજને કંઈક જમાડવું એટલે પેલી આખી સાકર આવે ને આખી સાકર એ સાકર જમાડવાનું મહારાજ કીધું એટલે મહારાજ ઢોલિયા હિંડોળા ઉપર બેઠા અને સામે હરિભક્તો હોય આગળ વચ્ચે તાસની અંદર તબાસરામાં સાકર મૂકી અને જે આવે એ એક મહારાજ આમ હિંડોળો પાછળ લઈને આગળ લાવે એટલે એક મોઢામાં સાકરનો ગાંગડો મૂકી દે અને પછી મહારાજ પાછા જાય પાછા આવે ત્યાં સુધી ઓલા હરિભક્ત આગળ બદલાઈ ગયા હોય બીજા હરિભક્ત આવી ગયા હોય. હવે તમે વિચારો હિંડોળો કેમ ચાલે તમે બધા અનુભવ કરેલા છે. હિંડોળો આમ થઈને આમ આવે ત્યાં સુધીમાં ઓલો સાકર ઓગળી ગઈ મહારાજ જમી જાય અને બીજા હરિભક્તની સાકર મોઢામાં લે. હવે એ ભીડ હજારો ભક્તોની ભીડ હતી તે મહારાજ આમ આમ કરતા ઝૂલતા ઝૂલતા મહારાજ સાકર જમતા એમાં કોકનો પગ બ્રહ્માનંદ સ્વામી પગ ઉપર પડ્યો એટલે બ્રહ્માનંદ સ્વામી મનમાં સંકલ્પ થયો કે જો મહારાજને તો કેવી લહેર છે બેઠા બેઠા સાકર જમીને અહીંયા અમારા પેલા તો તેલવાળા પેલા જોડા આવતા ને દેશી જોડા એટલે પગ પડે તો એટલે બ્રહ્માનંદ સ્વામી લાગી આવ્યું. અને આ મનુષ્ય ચરિત્ર જો કોઈ પણ નંદસંતો ભગવાનના અક્ષરધામમાંથી મુક્ત મહારાજની સાથે સેવામાં આવેલા એટલે એમાં કોઈ દોષ જોવા માટે નથી વાત કરતો. મહારાજ જે ચરિત્ર કરે છે શું જ્ઞાન આપવા માટે કરે છે શું ઉદબોધન આપવા માટે કરે છે આપણને શું સમજાવવા માંગે છે એ વસ્તુને સમજીએ તો મહારાજે તો મહારાજ અંતરિયામી હતા જાણી ગયા કે બ્રહ્માનંદ સ્વામીને સંકલ્પ થયો કે મહારાજને તો કેવી લહેર છે બેઠા બેઠા હાકર ખાવી છે અને અહીંયા પગ અમારા કચડાય છે એટલે મહારાજે એક ચરિત્ર કર્યું. બધાને કીધું ઉભારો 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 અમારે જરા દિશાએ જવું છે પણ અમે પાછા આવીએ ત્યાં સુધી બ્રહ્માનંદ સ્વામીને અમે અહીંયા બેસાડીએ છીએ અને તમે જેમ અમને સાકર ખવડાવતા હતા એમ એમને ખવડાવજો ને તમને એ ફળ મળશે એમ કહીને મહારાજ તો જતા રહ્યા. અને આ બાજુ બ્રહ્માનંદ સ્વામીએ હિંચકવાનું છે પહેલાં તો ફૂલાણા કે હા જો મને હવે મહારાજનો જેવો રાજપાટ અને મળશે. એક ખાધી બે ખાધી ત્રણ ખાધી પછી તો પેઢા છોલાવવા માંડ્યા હાકર ચાવી કોઈ દિવસ અનુભવ કરજો છોલા પછી મનમાં તો કરે, હે મહારાજ વહેલા પાછા આવો, મહારાજ કે આવો સ્વાદ લો તમે, બરાબર લો સ્વાદ પછી આવું છું, મારે કે હે મહારાજ હવે પાછા આવો હવે પાછા. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો, અહીંયા મહારાજ કહે છે કે ભગવાનનો ઘણી વખત આપણે વાદ લેવા જઈએ છીએ, ભગવાનની સામર્થ્યને ભગવાનની લીલાને આપણે કળતા નથી. મહારાજે જે જે કાર્ય કર્યા છે જીવાત્માના કલ્યાણને અર્થે કર્યા છે. મહારાજ અહીંયા આગળ એ શબ્દ સમજાવવા માગે છે કે અમે જે જમીએ છીએ, પહેરીએ છીએ, ઓઢીએ છીએ, જે જે કાર્ય કરીએ છીએ, કોઈને હેતે કરીને બોલાવીએ છીએ, તો એ જીવનું રૂડું થાય એના માટે બોલાવીએ છીએ, પણ આખી અમને કોઈનામાં બંધન થતું નથી. આ અમારી સ્થિતિ છે, નિર્લેપ રહેવાની અમારી સ્થિતિ આવી છે, બાકી અમે બંધન થતા નથી. જ્યારે જગતના જીવમાં એ શક્તિ નથી, અમને અમે સુખને વાસ્તે કરતા નથી, અને જો અમે અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો અમને શ્રી રામાનંદ સ્વામીના સમ છે. મારા કે છતાંય વિશ્વાસ ન આવતો હોય તો અમે આ પૃથ્વી ઉપર જ્યારે લીલા મનુષ્ય ચરિત્ર કર્યું ત્યારે જેને અમારું ગુરુસ્થાન અમે આપેલું છે એવા અમારા ગુરુ શ્રી રામાનંદ સ્વામીના અમે સમ ખાઈને કહીએ છીએ કે અમે અમારા સુખને કાતર કોઈ વસ્તુ કરતા નથી. એટલે કોઈએ દોષ બુદ્ધિથી જોવા નહીં, ભગવાનના ચરિત્રોને હંમેશા દિવ્ય દ્રષ્ટિથી જ આપણે સમજવા પડે. દોષ બુદ્ધિથી મનુષ્ય ભાવથી આપણે જો જોવા જઈએ તો ભગવાનની અંદર આપણે ભગવાનનો દ્રોહ પણ કરીએ છીએ, અને ભગવાનનો મહિમા યથાર્થ ન સમજવામાં આવે તો ભગવાનની ભક્તિ થાય નહીં, એમાં વિક્ષેપ આવે આવે ને આવે. અને બીજું, આપણે એમના જેવા સમર્થ નથી એનું જ્ઞાન પણ આપણે રાખવું પડે, નહીતર આપણે પણ અહંકારમાં આવી જઈએ અને અહંકારની અંદર આપણે ભગવાનની ભક્તિ મેલ પડતી, આપણે પોતે ભગવાન થઈને. આજે જગતમાં જુઓ ભગવાનનો રાફડો ફાટ્યો છે, જેને જો એને ભગવાન થવું છે, જેને જો એને શક્તિમાન થવું છે, સામર્થવાન થવું છે, એને જ બધું જાણે કે જવાબદારી ભગવાનને સોંપી હોય. હોય ગણાય સિદ્ધ પુરુષો હોય, હું એની ના નથી પાડતો, પણ એ સિદ્ધ પુરુષના લક્ષણ જુદા હોય. જે દુનિયા દેખાડે છે ને એ સિદ્ધ પુરુષો નથી. દુનિયામાં આવા સિદ્ધ પુરુષો ઢોંગ તતિંગ કરે નહીં, એ તો ભગવાનનું ભજન કરે ને અનેક જીવાત્માને ભગવાન સાથે જોડે અને ભગવાનના માર્ગે શાસ્ત્રોના મતે પ્રમાણે શાસ્ત્રોની મર્યાદામાં પોતે રહે અને બીજાને રખાવે ત્યારે એને સિદ્ધ અને મહાપુરુષ કહી શકાય. અને જો અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો અમને શ્રી રામાનંદ સ્વામીના સમ છે. માટે એવું વિચારીને કોઈ અમારો વાદ કરશો માં. અને પંચ ઇન્દ્રિયો ઘણા આજે કરે છે, તમે જુઓ પોતાની ત્યાગ આશ્રમની કે ગૃહસ્થ આશ્રમની મર્યાદા મૂકીને ભગવાન જેવા મુગટ પહેરે છે. ફોટા જોયા હશે તમે, ભગવાન જેવા મહારાજને થાળ આપણે જેમ જમાડીએ છીએ એમ કોક બેહીને એમની આગળ હાર્મોનિયમ લઈને થાળ ગાતા હોય. આ બધા પાખંડ ધર્મ છે વાલા ભક્તો. આ મંચ ઉપરથી, આ વ્યાસપીઠ ઉપરથી કહું છું, મહારાજે જેનો નિષેધ કર્યો આ પાખંડ ધર્મ છે. આ મહારાજે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ નિષેધ કર્યો છે કે પાખંડ ધર્મનો, કલ્પિત ધર્મનો અને પરધર્મનું આચરણ ન કરવું. આ માત્ર ને માત્ર પાખંડ ધર્મ છે. મહારાજે જે જે મહારાજને માટે કર્યું હોય, આગળ પણ આપણે જ્યારે એકાંતિક ભક્તની વ્યાખ્યા સમજી વચનામૃતમાં ત્યારે એમ આવ્યું, ભગવાનને ભોગવવા માટેનો જે પણ પદાર્થ હોય તે જ્યાં સુધી એટલે પોતાની ઈચ્છા મારા માટે છે એવો ભાવ પણ ન કરે એનું એકાંતિકનું લક્ષણ બતાવ્યું. ભગવાનને જે અર્ચા થતી હોય, ભગવાનને જે વેશભૂષા થતી હોય, ભગવાનને જેવું માન સન્માન મળતું હોય, અને એની અપેક્ષા જો તમે એક પામર જીવ તરીકે દાસ થઈને પણ તમે જો એવી ભગવાનની જો અપેક્ષા રાખતા હો અને કોઈ કરતું હોય ને તમે ના ન પડતા હો, તો આનાથી મોટો પાખંડ આ સંસારમાં બીજો કોઈ ન હોઈ શકે. ભગવાનની આજ્ઞાનો દ્રોહ આ સંસારમાં બીજો કોઈ ન હોઈ શકે. એટલે મહારાજે કીધું કે અમે કીધું એમ કરજો, તમારી મર્યાદા અમે બાંધી છે ગૃહસ્થ કેમ રહેવું, તમારી મર્યાદા બાંધી છે ત્યાગીએ કેમ રહેવું, અમારી મર્યાદા બાંધી છે ધર્મગુણના જે વ્યક્તિ હોય એને કેમ રહેવું, અમે અમારી મર્યાદામાં રહીએ, તમે તમારી મર્યાદામાં રહો, ત્યાગી ત્યાગીની મર્યાદામાં રહે, તો મહારાજ કે રૂડું થશે તો ધામમાં જશો. જો પોતે આ મર્યાદા મૂકીને વાત કરી, પોતે વર્તમાન મૂકીને વાત કરી અને જો આ પાખંડ ધર્મનું આચરણ કર્યું, મહારાજ કે અમારો વાદ લઈને, આ વાદ જ કહેવાય ને, મહારાજને મુગટ ધરાવતા એટલે આપણે ધરાવીએ એ વાદ જ કહેવાય ભગવાનનો. મહારાજ માણકી બેન છત્તર લઈને પાછળ ભગુજી ચાલતા, આપણે પણ એવા જોઈએ છે, એવું કરનારા ઘણા બધા નીકળે છે જેને અધિકાર નથી, અધિકાર વગરનું જે પણ કરતા હોય. તમે એમ કદાચ કોઈ વિવાદ લે કે આચાર્ય મહારાજને કરીએ છીએ, પણ આચાર્યને શ્રીજી મહારાજે અધિકાર આપ્યો છે. આ પદ ઉપર જયારે ગાદીએ બેસાડ્યા ત્યારે સ્વયં મહારાજે એનો અધિકાર આપ્યો અને મહારાજે કીધું જે અમારા સ્થાને અમે અમારા પુત્ર રઘુવીરજી અને અયોધ્યા પ્રસાદજીને મૂકીએ છીએ. હું અમારા કુળનો વાદ લઈને વાત નથી કરતો, હું મહારાજના વચનની વાત કરું છું વાલા ભક્તો. આ અમારું કુળ હોય કે ન હોય, મહારાજના વચનથી સર્વોપરી કોઈ વચન હોતા નથી અને કોઈ કલ્યાણ કરી શકે એવા નહીં. આ મહારાજે કદાચ લખ્યું હોત કે ધર્મકુળે દાસાનું દાસ થઈને બહાર પગરખા સાચવવાની સેવા કરવી છે, તો અમે એના માટે ગર્વથી અમે ખુશીથી અમે તૈયાર થયા હોત. પણ જે જવાબદારી મહારાજે મૂકી છે જે અમારા ઉપર મહારાજે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસનું વહન કરવાનું અમારું ફરજ છે અને અમે અમારું કર્તવ્ય નિષ્ઠાથી અદા કરીએ છીએ. એટલે જે અધિકાર જેને આપ્યો છે એ અધિકારપણાની અંદર રહીને તમે જો કાર્ય કરતા હો તો એ મહારાજની આજ્ઞા પ્રમાણેનું કામ થયું, અને અધિકારથી બહાર નહીં તમે માત્ર વાદ લઈને, નનસંતો આવું કરતા હતા, ભગવાન આવું કરતા હતા, આવો વાદ લઈને જો તમે કોઈ પણ કાર્ય આદરશો તો એમાં નિશ્ચય ભૂંડું થવાનું મહારાજે આગળ સ્પષ્ટ લખ્યું, અવશ્ય ભૂંડું થશે અને કોઈ કાળે મોક્ષ થવાનો નથી. માટે એવું વિચારીને કોઈ અમારો વાદ કરશોમાં અને પંચ ઇન્દ્રિયોનો આહાર તેને અતિશય શુદ્ધપણે રાખજો અને એ વચન અમારું જરૂર જરૂર માનજો. મારા જે બે વખત શરૂનો અહીંયા પ્રયત્ન કર્યો, જરૂર જરૂર અમારું આ વચન એને માનજો. આહાર શુદ્ધિ જે કરીને ઇન્દ્રિયો, આ બધી આહાર જ છે. તમે જગતથી એવી વિષય ભોગવો છો, તમે તમારા આશ્રમ તમારા ધર્મથી વિપરીત જઈને જે પણ તમે વિષય ભોગવો છો એ આ ધર્મ મર્યાદાના વિરુદ્ધના. તમે દારૂ પીધો હોય તો જ કેપ ચડે એવું જરૂર નથી, માનનું કેપ ચડે છે. તમે જુઓ આ તો અંગ એવું નથી, કહેવાનો આહાર. એટલે મારા જે શબ્દ વાપર્યો જે પંચ ઇન્દ્રિયો તેનો આહાર, પછી જે હોય તે, એ સ્વરૂપ જરૂરી નથી કે પદાર્થમાં રૂપમાં જ હોય, કોઈ પણ આહાર જેનાથી તમારું મન અંતકરણ મલિન થાય, તમને માન ચડે, મદ ચડે, ક્રોધ ચડે, આવા જે પણ પદાર્થ હોય, તમને ગુમાન ચડે, ગૌરવ ચડે, તમે ભગવાને જે મર્યાદા બાંધી કે વિવાદ ન કરવો એને આદરથી માનવા, એનું પણ તમને ભાન ન રહે, એવું એવું મદ, એ મદાંધ નહીં તો શું કહેવાય. જે ભગવાનના શબ્દોને જ તમે ન સમજી શકો, પચાવી શકો, અને પછી બહાર ચિત્ર એવું દેખાડો કે અમે તો ભગવાનનું અતિ ભજન કરીએ છીએ, મહારાજ કે એનું કોઈ દિવસ કશું ફળવાનું નથી. કોટી કાળે કોટી કલ્પે કરીને જ્યારે અનંતકાળે તમારો ભક્તિ ઉદય થશે, મહારાજ કે ફરી તમને આ જન્મ આપશું ને ફરી આ કરવું પડશે, આ નહીં થાવ ત્યાં સુધી ધામમાં જવાશે નહીં. માટે અમારા જે એ અમારું વચન તે જરૂર જરૂર માનજો, અને આ વાત તે સર્વને સમજાય એવી સુગમ છે, કોઈ એમ ના કહેશો કે આ મને સમજાણી નથી. આ વાત તો સર્વને સમજાય એવી સુગમ છે, અને કોઈ એવું ન કહેશો કે આમાં ગર્ભીદર્ત છે, આમાં કોઈ ગર્ભીદર્ત નથી. મહારાજે કીધું આ સુગમ વાત છે, નહીં તો મહારાજ પોતે એમ કહે છે કે આ સુગમ છે, આ સરળ વાત છે, આમાં કોઈ કોઈ ગર્ભિત વાત નથી અમે કરી. જે કીધું છે સ્પષ્ટ શબ્દોમાં કીધું છે મહારાજ, કે આ વાત તો સર્વને સર્વને, એવું નથી કે જે જ્ઞાની હોય એને સમજાય, સર્વને સર્વને સમજાય એવી સુગમ છે. માટે સર્વના સમજ્યામાં તુરત આવી જશે, આ વાત સમજાશે. માને ન માને એ એનો પોતાનો વિવેક છે, જો માનશે તો ભગવાનના ધામમાં, નહીં માને તો ભૂત બ્રહ્મરાક્ષસને નરક યાતના. મહારાજ કહે છે સમજ્યામાં આવી જશે, તે સારું સત્સંગમાં અતિશય પ્રવૃત્તાઓ જો તો અમારો ઘણો રાજીપો છે. મહારાજ કહે અને તમે પણ સમજો અને સત્સંગમાં બીજાને અતિશય સમજાવશો તો અમારો રાજીપો છે. એમ વાર્તા કરી જય સચ્ચિદાનંદ કહી શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધાર્યા. ઇતિ રચનામૃત ગરડાનું 18મું સહેજાન સ્વામી મહારાજ.